నమో సిద్ధాణం నమో
થોડી વાર બેઠા હશે અને કંટાળો આવતો હશે વહેલા જવાનો.
શ્રમણ ભગવાન, મહાવીરના જીવન વિશેની થોડીક વાતો કરવાનો આપણને એક મોકો મળ્યો છે, ચાન્સ મળ્યો છે. પ્રભુના ગુણો અને પ્રભુએ પોતે કૃતકૃત્ય થવા છતાં પણ સર્વજ્ઞત્વ પ્રાપ્ત કર્યું. પ્રભુએ બધા જીવોના બધા જ ભાવો જુએ છે અને તે છતાં પણ માત્ર ને માત્ર દ્રષ્ટા ભાવ, એમને જે મેળવવાનું હતું બધું જ પ્રાપ્ત કરી લીધું. અને ત્યાર પછી પણ જે કરુણાનો ભાવ, જેને તીર્થંકર નામ કર્મ સુધી, તીર્થંકર પદ સુધી એમને પહોંચાડ્યા, એ કરુણાનો ભાવ સતત. કરુણા શબ્દ આપણે પ્રયોગ કરીએ છીએ સામાન્ય રીતે, કરુણા, મૈત્રી, આ બધામાં માનવીય દ્રષ્ટિએ જોઈએ, આપણે આપણા લેવલથી વાત કરીએ તો ત્યાં આગળ થોડોક રાગ હોવાનો. રાગ વગર મૈત્રી ભાવ હોય નહીં. આપણને કોઈના જીવના પ્રત્યે કરુણા જાગે છે તો થોડોક રાગ એની સેન્સ એની અંદર છે, પણ એ રાગ નથી એને નુકસાન કરતું, નથી આપણને નુકસાન કરતું. પરમાત્માના સંદર્ભમાં વાત કરીએ તો પરમાત્મા તો વિતરાગ છે, એમને રાગ હોવાનો સંભવ જ નથી. તો પછી આ કરુણા અને મૈત્રીનો ભાવ, જે પ્રભુના જીવનની ઘટનાઓ આપણે જોઈએ અને એમાં પ્રભુએ સામે ચાલીને સિંહણગાર જવાના માટે વાત કરી, બોલાવ્યા એમને અને એમને મોકલ્યા. મા શતકની વાત આવી તો ગૌતમ સ્વામીને મોકલીને કહ્યું કે નહીં, એને ઓકે, એ પોતાના દુષ્કૃત્યની ક્ષમા માગે. તો આને આપણે કઈ રીતે જોવાની કોશિશ કરીએ? પરમાત્મા વિતરાગ હોવા છતાં પણ કરુણા અને એક કૃપાનો ભાવ એના સમગ્ર અસ્તિત્વની અંદર વણાયેલો છે. એમને કરુણા માટે પ્રયત્ન નથી કરવો પડતો, આપણે મૈત્રીભાવ માટે, કરુણા માટે પ્રયત્ન કરવો પડે છે. કોઈના દુઃખને આપણા હૃદય સુધી આપણે પહોંચાડવું પડે છે, એ દુઃખને જોવું પડે છે, એના વિશે વિચારવું પડે છે, તો આપણને આપણા હૃદયની અંદર કરુણા જાગે છે. હવે પરમાત્મા તો જ્ઞાની હતા, આપણે તો આપણી માનવીય બુદ્ધિ, સામાન્ય બુદ્ધિ, થોડુંક આપણી પાસે મતિ જ્ઞાન અને કદાચ થોડુંક શુદ્ધ જ્ઞાન, એનાથી એને આપણે બોલાવતા નથી. આપણે એને સમજવાની કોશિશ કરીએ છીએ, સ્વીકારી તો લીધેલું જ છે આપણે. પછી આપણે શોધીએ છીએ કે જો વિતરાગ પરમાત્મા વિતરાગ થવા છતાં પણ એમના વ્યક્તિત્વમાં જો આટલી બધી કરુણા હોઈ શકે તો મને તો મૈત્રીભાવની કેટલી જરૂર છે, ડગલે ને પગલે જરૂર છે, મને તો કરુણાભાવની કેટલી જરૂર છે, તો પછી મારામાં કરુણા કેમ નથી જાગતી? મારામાં મૈત્રીભાવ જે છે એ બધા જીવોના માટે નહીં, થોડાક જીવોના માટે પણ કેમ નથી જાગતો? ભલે હું બોલું કે મિત્રી મેં સર્વ ભૂયેષુ, પણ જયારે હું મારા અંતકરણને જોઉં છું, અંદરમાં જોઉં છું, ઇન્ટ્રોસ્પેક્ટ કરું છું, ત્યારે તો કેટલા બધા લોકો, પ્રાણીઓની વાત જવા દો, ચૈતન્ય તત્વ જેનામાં છે એની વાત જવા દો, એટલી સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવ જગતની વાત જવા દઈએ, મનુષ્યો એની પણ સાથ, એની અંદર પણ જેની સાથે હું રોજબરોજના વ્યવહારમાં આવું છું, મારો કોન્ટેક્ટ થાય છે, કોઈ ને કોઈ રીતે હું સંબંધાયેલો છું, એમના પ્રત્યે પણ હું દાવો ન કરી શકું કે બધાના માટે મને મૈત્રીનો ભાવ છે. તો આ સ્થિતિ જે છે શા માટે સર્જાય છે? અને આમાં થોડુંક ચેન્જ આવવું જોઈએ. મૈત્રી ભાવની આપણી ક્ષિતિજો, હોરાઇઝન્સ ઓફ ફ્રેન્ડલી સેન્સ, એ આપણી બદલવી જોઈએ. મૈત્રી ભાવ પ્રગાઢ બનવો જોઈએ. હા, એમાંથી રાગનું તત્વ, એટેચમેન્ટનું તત્વ થોડુંક રિડ્યુસ થાય, ઓછું થાય. માનવ જીવન છે, માનવ સ્વભાવ છે, હ્યુમન નેચર છે, એટલે રાગ થોડોક તો રહેવાનો, આવવાનો પણ ખરો, પણ રાગની સાથે જે અધિકારનો ભાવ છે, પોઝેસિવનેસનો જે ભાવ છે, માલિકીપણાનો જે ભાવ છે, આ મારું છે, આ વ્યક્તિ મારી છે, એ મારું કેમ ન માને, આ ભાવને થોડોક ઘટાડીએ. જ્યારે આપણે મમત્વ કરીએ છીએ તો મમત્વને ગુજરાતી ભાષાની અંદર જ્યારે અધિકારનો ભાવ આપે છે, અને અધિકારના ભાવની સાથે જ આ મારું છે, આ મારું છે, આ મારું છે, આવી એક સેન્સ પેદા થાય છે, એને ગુજરાતી ભાષામાં મત્તા કહેવામાં આવે છે. મત્તા, ક્યારેક કોઈ વસ્તુને આપણે આધિકારિક રૂપે ઓથોરાઇઝ કરવા માટે પણ મત્તું મારવું એવો શબ્દ પ્રયોગ ગુજરાતી ભાષામાં આપણે કરીએ છીએ. આ મત્તાની જે સેન્સ છે, મારું, આ મારો અધિકાર, ધીસ ઇઝ માય રાઈટ, મત્તા જ્યારે ઘટે, મત્તા ઓછી થાય, તો અંદરની સત્તા જે છે એ પ્રગટે. જ્યાં સુધી મત્તાથી આપણે ઘેરાયેલા રહીશું, મમત્વ ભાવથી ઘેરાયેલા રહીશું, પોઝેસિવનેસથી ઘેરાયેલા રહીશું, ત્યાં સુધી અંદરની સત્તા, એટલા જ માટે કોઈ પણ વ્યક્તિને આપણે જોઈએ છીએ તો એના આવરણને જોઈએ છીએ, એના લેયર્સને જોઈએ છીએ, એની એકાદ વિશેષતાને જોઈએ છીએ, અને એના આધારે નક્કી કરીએ છીએ કે મારે એની સાથે કેટલો મૈત્રી ભાવ રાખવો. પણ આપણે એના ચૈતન્ય તત્વને જોઈ શકતા નથી. અંદરની જે સત્તા છે, આત્માની સત્તા છે, એનું જે સત્વ છે, એનું જે તત્વ છે, એને આપણે જોઈ શકતા નથી. તીર્થંકર પરમાત્મા તો વિતરાગ છે. માત્ર આપણે એમ કહી દઈએ, ભાઈ તો ભગવાન તો વિતરાગ હતા, એમને તો હવે કેવળ જ્ઞાન થઈ ગયેલું હતું, એમને ક્યાં મોહ હતો, પણ આપણે તો આ બધામાં જીવવાનું છે, આ બધાની સાથે જીવવાનું છે. તો આપણે જે છે, આપણે તો હવે જે છે આપણે એ સ્વીકારવું પડે, પણ ના, એવું માનવાની જરૂર નથી. થોડુંક આપણા મનને મનાવવું જોઈએ. તીર્થંકર પરમાત્મા સહજ રીતે એમનો માર્ગ એ પોતે બી નક્કી નથી કરતા. વિતરાગ બન્યા પછી સહજ રીતે એ પોતાના માર્ગે આગળ વધે છે. ઠીક છે, પ્રશ્નો પૂછાય, જવાબ આપે, એટલે ભગવાન મનનો પ્રયોગ ન કરે. આપણા શાસ્ત્રોમાં જે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ કેવલ જ્ઞાન, કારણ કે કેવલ જ્ઞાન મનની પહેલે પારની વાત છે, એનો અર્થ એ નથી કે એમને વિચાર પણ ના આવે. કારણ કે શાસ્ત્રોમાં ઉદાહરણ આવે છે, એક ઘટના એવી આવે છે કે એકવાર સિંધુ સોવીલ, એટલે અત્યારે જેને આપણે પંજાબ કહીએ છીએ, ઇન્ડિયાની અંદર પંજાબનો પ્રાંત, એ જમાનામાં સિંધુ સોવીલ, કારણ કે સિંધુ નદીના કિનારાનો હિસ્સો ત્યાં લાગતો હતો, આજે પાકિસ્તાનમાં જતું રહ્યું છે એ પ્રદેશ, પણ એ ત્યારે સિંધુ સોવીલનો રાજા હતો ઉદય. અને કદાચ એ ઉદાઈ રાજા કોણિકનો પુત્ર પણ હોઈ શકે, કારણ કે એનું નામ ઉદાઈ અને કોણિકના પુત્રનું નામ પણ ઉદાઈ હતું. એના મનમાં એક વિચાર આવે છે, તો સિંધુ સોગીરમાં છે, પ્રભુ રાજગ્રહી તરફ છે, કે જો પ્રભુ મારે ત્યાં પધારે તો હું પ્રભુના ચરણોમાં મારું જીવન અર્પણ કરું, પ્રભુના ચરણોમાં હું સંયમ ગ્રહણ કરું. એનો ભાવ એ જમાનામાં કોમ્યુનિકેશનના આટલા સાધનો નહોતા. અત્યારે તો આપણે કોઈ પણ મારા સાહેબને વિનંતી કરવા જઈએ પત્રોના માધ્યમથી, હવે તો ઇલેક્ટ્રોનિક મીડિયા આખો આવી ગયો છે, પણ ત્યારે તો કશું હતું જ નહીં. પણ પ્રભુએ એ ભાવોને જાણ્યા તો સામાન્ય બુદ્ધિથી આપણે વિચાર કરીએ, આપણી સામાન્ય બુદ્ધિ છે, પ્રભુએ કેવી રીતે જાણ્યા, એમના તો જ્ઞાનમાં બધું જ પ્રત્યક્ષ છે. પણ આપણે કોઈ પણ વસ્તુને સમજીએ તો પાર્શિયલી જોઈએ છીએ. તો આપણને મનમાં એમ થાય કે પ્રભુને વિચાર આવ્યો, જે મુદાઈ રાજાને વિચાર આવ્યો તો એના વાઇબ્રેશન પ્રભુને પહોંચ્યા, તો પ્રભુએ પોતાના જ્ઞાનમાં જોયું, ઓ ઉદાઈ રાજાનો આવો ભાવ છે. પ્રભુ ત્યાંથી વિહાર કરીને સિંધુ સોવીર તરફ વધારે છે. આપણે બીજાની કરુણા માટે વિચાર કરવો પડે. તીર્થંકર પરમાત્મા સહજ રીતે એ કરુણાના ભાવોને એમાંથી પ્રગટ થાય છે, એમના આખા અસ્તિત્વમાંથી કરુણા નીતરે છે. આપણે આપણા વ્યક્તિત્વમાં, આપણી પર્સનાલિટીમાં મૈત્રી ભાવ અને કરુણા ભાવ લાવવો પડે છે, એને ટકાવવો પડે છે. ક્યારેક પ્રભુને પ્રાર્થના કરીએ આપણે, અથવા તો દરરોજ પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ આ તમારો મૈત્રીનો ભાવ અને કરુણાનો ભાવ બધા જીવોના કોઈના પણ દુઃખ અને દર્દને તમે ઓળખી લો છો. કથામાં કહ્યું ચંદન બાલાના માટે પ્રભુને અભિગ્રહ હતો, પણ પ્રભુ એના સુધી ગયા, પહોંચ્યા ચંદ્રસ્થ કાળની અંદર. તો આ ક્યાંક ટ્યુનિંગ ભાવોનું, એના ભાવો પ્રભુને સ્પર્શ્યા. રેવતી શ્રાવિકા જેવી સામાન્ય શ્રાવિકાને ત્યાં સિંહ અણગારને મોકલ્યા. પ્રભુ તમારી એવી કૃપા અમારા ઉપર ઉતરે કે આ મૈત્રી અને કરુણાનો ભાવ અમારા આખા અસ્તિત્વની અંદર વણાઈ જાય, થોડુંક અમારા અસ્તિત્વની સાથે, અમારા બીઈંગની સાથે, અમારા આત્માની સાથે, આત્માના ભાવોની સાથે આ વણાતું જાય, વણાતું જાય. ને જ્યારે આપણે આપણા અસ્તિત્વમાં મૈત્રીનો ભાવ મહેસૂસ કરશું, કરુણાનો ભાવ મહેસૂસ કરશું, અત્યારે વર્તમાન સમયની અંદર આપણે વિચાર કરીએ આપણને સૌથી વધારે જરૂર શેની છે? ત્યાગ છે, તપ છે, સંયમ છે, ડિસિપ્લિન છે, ઉપવાસ છે, સામાયિક પ્રતિક્રમ, બધી ક્રિયાઓ છે, ઘણી બધી ક્રિયાઓ છે, અસંખ્ય યોગો જીન વર્તના. પરમાત્માએ બતાવેલી આરાધનાઓ, પરમાત્માએ બતાવેલો ઉપાસનાનો માર્ગ અસંખ્ય, તમે જેને કાઉન્ટ ન કરી શકો, ગણી ન શકો, એટલા બધા માર્ગો છે, એટલી બધી આરાધનાઓ છે. આપણે માત્ર બીજું કંઈ થઈ ન શકે, જે શક્ય હોય થાય એ તો કરવાનું જ છે. દેવચંદ્રજી મહારાજે, દેવચંદ્રજી મહારાજ નામના બહુ જ મોટા એક જ્ઞાની પુરુષ થઈ ગયા, આપણે ત્યાં ઉપાધ્યાય પદ ઉપર બિરાજમાન હતા, એમને આ જ સંદર્ભમાં એક ગાઈડલાઈન આપી છે, જમ સક્કમ તમ કીરઈ, તમારા માટે જે શક્ય હોય એ તમે કરો. પણ આ શક્ય નથી એવું આપણે માની લીધું, અથવા તો ખરેખર ફિઝિકલી આપણા માટે શક્ય નથી. ક્યારેક ફિઝિકલી શક્ય હોય પણ મન તૈયાર ન હોય, તો જમ ન સક્કમ તમ સદ્દ હઈ. આ સદ્દના શબ્દનો થોડુંક વિચાર આપણે કરેલો હતો. શ્રદ્ધા, એના માટે એક રિસ્પેક્ટની સેન્સ પેદા કરો, રેવરન્સની સેન્સ પેદા કરો. અને બીજું, કંઈ પણ કરશું આપણે એમાં જો મૈત્રી ભાવ નહીં હોય, કરુણાનો ભાવ નહીં હોય, તો એ કોઈ પણ ક્રિયા ધર્મ ક્રિયા નહીં બને. હરિભદ્રસ્વામી મહારાજે અંડરલાઈન કરીને લાલ લીટી દોરીને કહ્યું છે, મૈત્રિયાદિ ભાવ સંયુક્તમ તદ ધર્મ ઇતિ કીર્ત્યતે. તમે જો ધર્મની વાત કરતા હો, ધર્મ કરવાની વાત કરતા હો, ધર્મ જીવવાની વાત કરતા હો, તો મૈત્રી ભાવ, મૈત્રી પ્રમોદ કરુણા અને માધસ્ય, આ ભાવો પહેલા જોઈશ. અને પ્રભુના વ્યક્તિત્વની અંદર આ બધા જ ભાવો રિફ્લેક્ટ થાય છે. જમાલી પ્રભુ સાથે વાદ વિવાદ કરવા માટે આવ્યા, પ્રભુએ એને સમજાવ્યા. પ્રિયદર્શના તો સમજીને પાછા આવી જ ગયા હતા પ્રભુ પાસે. જમાલી મુનિ પ્રભુના પાસે જ તૈયાર થયેલા, પ્રભુના ચરણોમાં બેસીને ભણેલા, તે છતાં પણ પ્રભુની સાથે વાદ વિવાદ કરવા માટે આવે છે. માત્ર આ જ સિદ્ધાંત કડે માને કડે 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 પ્રભુ સમજાવવાની કોશિશ કરે છે, સમજાવે છે. પણ તે છતાં પણ જ્યારે જમાલી કહે છે કે નહીં, તમારી વાત સાવ ખોટી છે, પ્રભુ વ્યવહારની ભાષા સમજાવે છે કે વ્યવહારની અંદર 100% સત્ય બોલી શકાતું નથી, વ્યવહારની અંદર 100% સત્ય આચરી શકાતું નથી. પાર્શિયલ, થોડુંક જ, થોડુંક સત્ય અને થોડુંક અસત્ય, ઇન્ટેન્શન નથી હોતું સત્ય બોલવાનું. પણ ભાષાની લિમિટેશન છે, ભાષાની મર્યાદા છે. પણ જવાની મુનિ સમજતા નથી, તો પણ પ્રભુના ચહેરા ઉપર તો એ જ સૌમ્યતા, એ જ સમત્વ ભાવ. અને એને કહે છે જહા સુખમ, તમને જેમ સુખ ઉપજે એમ કરો. આ એક જહા સુખમ શબ્દ જે આગમની અંદર આપણને મળે છે, પ્રભુના મોડેથી વારંવાર કહેવાયું છે. કોઈએ એમ પૂછ્યું કે પ્રભુ મારે સંયમના માર્ગે આવવું છે, એને પણ પ્રભુ કહે જહા સુખમ. કોઈ કે પ્રભુ તમારી વાત મને જચતી નથી, ભગવાન કે જહા સુખમ. સમજાવવાની કોશિશ કરે. થોડોક આપણો એટીટ્યુડ આવો એક ટોલરન્સ વાળો બનાવી, કોઈ આપણી વાત ન માને, કોઈ આપણી વાતને ઓપોઝ કરે, કોઈ આપણી વાતને રિફ્યુટ કરે, એ વખતે આપણે અકળાઈ જઈએ છીએ. કારણ કે આપણી એવી માન્યતા છે, આપણે એવું સમજીએ છીએ કે ના, મારી વાત સાચી છે, અને સાચી વાત કોઈ કેમ ન માને. અને સાચી વાતના માટે તો આપણે અડગ રહેવું જ જોઈએ, રહેવું જોઈએ. પણ ક્યાં સુધી આપણી જાત ખલાસ થઈ જાય ત્યાં સુધી અડગ રહેવાનો અર્થ શું છે? થોડુંક એ જીવાત્માના ભાવિ ભાવ ઉપર, એની ભવિતવ્યતા ઉપર, એના કર્મો ઉપર છોડી દો. દરેક જીવાત્માના પોતાના કર્મો છે. ઠીક છે, થોડા સમયના માટે આપણે મળ્યા છીએ, કારણ કે ક્યાંક ને ક્યાંક આપણા કર્મો સંકળાયેલા છે, જોડાયેલા છે. કોઈ ઋણાનુબંધો પૂરા કરવાના છે, ચૂકવવાના છે. આપણે ક્યાંક ડિપોઝિટ કર્યું છે, કોઈએ આપણામાં ડિપોઝિટ કર્યું છે, એ બધું સર્વર કરવાનું છે. એટલે મળ્યા છીએ આપણે. પણ મળ્યા એટલે મન મળે જ એવું જરૂરી નથી. આપણા મનને ત્યારે આપણે સમજાવીએ. પ્રભુ મહાવીર પાસેથી આજ એક ગુણ આપણે મેળવીએ. એટલે હું હંમેશા કહું છું, રિપીટ કરીને કહું છું, ભગવાન મહાવીરના દર્શન કરવા જઈએ ત્યારે ઈશદ બાસ પાર ગયો ભદ્રમ, પ્રભુની એ કરુણા યાદ આવીને પ્રભુને કઈ વ્યવહાર બીજું કઈ નહીં મળે તો ચાલશે. તમારી કરુણા, તમારા હૃદયની અંદર સૃષ્ટિના તમામ જીવોને સુખી કરવાનો ભાવ, હું મારા જીવનમાં, મારી આસપાસમાં, મારી જોડે જોડાયેલા સંકળાયેલા થોડાક લોકોને પણ સુખી કરી શકું, થોડાક લોકોના માટે પણ કરુણા વહાવી શકું. અને ક્યારે કોઈના માટે અભાવ નહીં, ગુસ્સો નહીં, કોઈના માટે ઈર્ષ્યા નહીં, કોઈનું અપમાન કરવાની વૃત્તિ નહીં. બસ આવું મારું વ્યક્તિત્વ મારે બનાવવું છે. ગૌતમ સ્વામી ભગવાન કેવળ જ્ઞાની હતા. ગૌતમ સ્વામી તો મનોપર્ય જ્ઞાન હતું, મનના વિચારો જાણી શકતા હતા. તે છતાં પણ પ્રભુના પ્રત્યેનો એમનો પ્રેમ જે છે, એ પ્રેમના કારણે એમને એક સ્થિતિનો સ્વીકાર કરી લીધો. ભગવાનને ઘણી વખતે પૂછે, કારણ કે ગૌતમ સ્વામીની સાથે એવું બનેલું, એમનામાં એવી કેપેસિટી, એવી લબ્ધી, એક સુપર નેચરલ પાવર એમનામાં કે જેને દીક્ષા આપે એને કેવળ જ્ઞાન થઈ જાય. એ પુણ્ય ભગવાન પાસે નહોતું. આમ તો ભગવાન તો આનંદ પુણ્યના રાશિ કહેવાય, તે છતાં પણ આ જે એક નામ કર્મનો પ્રકાર કે એના વચનો બધા જ ગ્રહણ કરે, એની વાત બધા જ સ્વીકાર કરી લે, આદેય નામ કર્મ, ઉચ્ચ કક્ષાનો આદેય નામ કર્મ ગૌતમ સ્વામી જેને થોડોક ઉપદેશ આપે. ગૌતમ સ્વામી તો છાંટા નાખે અને સામેનો માણસ આખો ને આખો પલડી જાય. આપણા ઉપર તો કોઈ ડોલ રેડી દે તો પણ આપણે કોરા ને કોરા રહી જઈએ. એટલે પ્રભુની વાણી સાંભળ્યા પછી પણ, જ્ઞાની ગુરુજનોના મુખે સાંભળીએ, એમના ચરણોમાં બેસીને સાંભળીએ, પણ આપણે કેમ ભીંજાતા નથી, આપણે કેમ પલડતા નથી? ક્યારેક થોડુંક આત્મનિરીક્ષણ કરીને આપણે આવું એક મનમાં વિચારીએ. ગૌતમ સ્વામી તો પૂર્ણ રૂપે, એટલે એમના મનમાં ક્યારેક એક ખિન્નતા થાય અને ભગવાનની આગળ કે પણ ખરા, ભગવાન આ બધાને કેવળ જ્ઞાન થાય છે ને મને નથી થતું. ભગવાન કે તને બી થાય, તું મારા પ્રત્યેનો પ્રેમ ઓછો કરી દે, મારા પ્રત્યેનો રાગ ઓછો કરી દે. ઓન ધી સ્પોટ, હજુ તો ભગવાનનું વાક્ય પૂરું થાય પહેલા ગૌતમ સ્વામી કહી દે, પ્રભુ એ નહીં થાય, એ સિવાય કોઈ રસ્તો હોય તો બતાવો. ભગવાન કે એ સિવાય બીજો રસ્તો નથી. ભગવાન તમે કહો છો, હું માની લઉં છું કે મને કેવળ જ્ઞાન થશે, પણ કંઈક તો મને ઈશારો આપો, કે મને ખાતરી, તમારા વચનમાં મને વિશ્વાસ છે, પણ આ બધાને જયારે જોઉં છું ત્યારે મને એમ જ થાય છે કે મને કેવળ જ્ઞાન થશે કે નહીં થાય. એટલે ભગવાન કહે છે કે ગૌતમ, જે કોઈ વ્યક્તિ પોતાની શક્તિથી, પોતાની લબ્ધિથી અષ્ટાપદ પર્વત ઉપર ચડે છે, તે આત્મા મોક્ષમાં જનારો હોય, એ આત્મા મોક્ષમાં જાય. ગૌતમ સ્વામીએ આ સાંભળી લીધું. ગૌતમ સ્વામીએ કહ્યું, ચલો એ બાને યાત્રા થશે, એ બાને જવાશે. નીકળ્યા ગૌતમ સ્વામી, અષ્ટાપદ પર્વતની પાસે પહોંચે છે. અષ્ટાપદ પર્વત તો બહુ જ ઊંચો હતો અને અનેક ઋષિઓ મુનિઓ એ અષ્ટાપદ પર્વતના ઉપર પહોંચવા માટે પ્રયત્નો કરતા હતા. અષ્ટાપદ પર્વત 8 વિભાગમાં વહેંચાયેલો હતો, એટલે 8 સ્ટેપ જેને કહીએ, અષ્ટપદ એનું મૂળ નામ હશે, અષ્ટપદ, અષ્ટ એટલે 8 સ્ટેપના અંદર વહેંચાયેલો હતો. અને એના ઉપર ચડવું એટલે ઘણા યોગીઓ સંન્યાસીઓ પોતાના શરીરને તપાવીને, મહિનાઓના ઉપવાસ, વર્ષોની સાધના, જાત જાતના આસનો, અને એમાં પોતાના શરીરને ક્રશ કરીને એ લોકો સાધના કરતા. ગૌતમ સ્વામી ત્યાં પહોંચ્યા, એમને બી થયું કે આટલો મોટો પણ, અને પેલા લોકો કોઈ પહેલા પગથિયે, બીજા પગથિયે, ચોથા પગથિયા સુધી એ ઋષિઓ મુનિઓ પહોંચેલા હતા, સાધકો પહોંચેલા હતા, એ ગૌતમ સ્વામીને જુએ છે. અને ગૌતમ સ્વામીનું પુણ્ય એવું હતું, એમનું શરીર જે છે, અલબત્ત ગૌતમ સ્વામી દીક્ષા લીધા પછી છઠના પારણે છ, એટલે બે ઉપવાસ પછી પારણું કરે, પછી પાછા બે ઉપવાસ, પણ તે છતાં પણ શરીરનું પુણ્ય એવું, શરીર એમનું સશક્ત હતું એકદમ, અને એકદમ રૂપવાન હતા, બહુ જ એમનું હેન્ડસમ, કોઈ જોઈને જ એમના મોહી પડે એમના ઉપર. લોકો જુએ છે કે હા, આટલો હૃષ્ટપુષ્ટ શરીર વાળો, આપણે તપ કરીને ભૂખ્યા રહી રહીને મરી ગયા, અને હજુ આપણે અષ્ટાપદ ઉપર ક્યાં, આજે બીજા પગથિયે પણ, બીજા ત્રીજા પગથિયે પહોંચ્યા છીએ, અને આ વિચાર આ અહીંયા આગળ આવે છે, અષ્ટાપદ ઉપર ચડશે આ માણસ, આ કેવી રીતે ચડશે? એ લોકો વિચાર કરે છે, ત્યાં ગૌતમ સ્વામી પોતાની લબ્ધિથી અષ્ટાપદ ઉપર પહોંચી ગયા. પેલા તપસ્વીઓ ઋષિઓ જોતા જ રહી ગયા, અને ગૌતમ સ્વામી ત્યાં જઈને, ત્યાં જે પરમાત્માની જીન પ્રતિમાઓ દેરાસર, એના દર્શન કરે છે, વંદના કરે છે, પ્રભુના ચરણોમાં સ્તુતિ પ્રાર્થના કરે છે, એમના મનને સંતોષ થાય છે, આનંદ થાય છે. એક વિદ્યુન્માલી નામનો દેવ ત્યાં આવેલો છે, એ ગૌતમ સ્વામીને જુએ છે. સામાન્ય રીતે અષ્ટાપદ પર્વત ઉપર વિદ્યાધારી મુનિઓ, વિદ્યાધર મુનિઓ હોય, અથવા જેની પાસે એવી લબ્ધિ હોય, જંગાચરણ મુનિઓ, એ જ જઈ શકે, એ જ પહોંચી શકે. ગૌતમ સ્વામીને જોઈને એ આવે છે, ગૌતમ સ્વામીના ચરણોમાં નમસ્કાર કરે છે, ગૌતમ સ્વામી એને ઉપદેશ આપે છે. એ વજ્ર સ્વામીનો આત્મા, ભવિષ્યની અંદર જે વજ્ર સ્વામી થવાના હતા, એ આત્મા વિદ્યુન્માલી દેવ તરીકે ત્યાં આવે છે અને ગૌતમ સ્વામીનો ઉપદેશ સાંભળે છે. ગૌતમ સ્વામી દર્શન કરીને પાછા વળે છે, એમને બહુ સંતોષ થાય છે, અને એમને થાય છે કે ના, ભગવાને મારા માટે સાચું કહ્યું, હવે મારો મોક્ષ થશે. નીચે ઉતરે છે. તો પહેલા તપસ્વીઓ બધા તૈયાર જ હતા, એમને કીધું આ તો ગુરુ ચમત્કારિક છે, આવા ગુરુને તો છોડાય જ નહીં, એમને આપણે કહીશું તે આપણને ઉપર પહોંચાડી દેશે. ચમત્કાર કો નમસ્કાર, આખી વિચારધારા બદલાઈ ગઈ. અલ્પત એ 1503 તાપસ, ટોટલ 1503 તાપસ, 500 નું ગ્રુપ, એક એમના હેડ, 1503 તાપસ ઘેરી પડ્યા ગૌતમ સ્વામીને, અને કે તમે અમારા ગુરુ, એમના ચરણોમાં પડે છે, ક્ષમા માંગે છે કે અમે તમારા માટે આવો વિચાર કર્યો, પણ તમે અમારા ગુરુ, અમે તમને ગુરુ તરીકે સ્વીકારીએ છીએ, અમને સાચો રસ્તો બતાવો. ગૌતમ સ્વામી કહે છે કે તમે બધા તપસ્વી છો, તમે આટલા મહિનાના ઉપવાસ કરેલા છે, પહેલા તમે પારણું કરો. કારણ કે ગૌતમ સ્વામીને કદાચ ખબર હશે, ભૂખે ભજન ન હોય ગોપાલા, પેટ ભૂખ્યું હોય ત્યારે ધર્મમાં મન ચોંટતું નથી, ક્યારેક એવું બને. એટલે ગૌતમ સ્વામી પેલા તપસ્વીઓ વિચાર કરે છે કે આ ગુરુ કહે છે ખરા, પણ આપણને બધાને 1503 જે છે એ શું ખાવાનું આપશે. ગૌતમ સ્વામી બાજુના ગામમાં ગયા, નાનું ગામડું હતું, કોઈને ત્યાંથી દૂધ અને ભાત, દૂધ લઈ આવ્યા, અને ખીર જેને અત્યારે આપણે કહીએ છીએ, પ્રાચીન સમયમાં એને ખીર કહેવામાં આવતું હતું, અને ખીરનો એક અર્થ દૂધ થતો હતો, માત્ર દૂધ હોય એને પણ ખીર કહેવામાં આવે. દૂધની સાથે જ્યારે ભાત મળે ત્યારે એ ક્ષીરાન્ન બની જાય, પણ પછી રૂઢીની અંદર ખીર શબ્દ ખીરના આધારે આવી ગયો. એટલે પછી આપણે એવી કલ્પના કરી કે ગૌતમ સ્વામી ખીર લઈ આવ્યા. ખીર તો બનાવવી પડે, દૂધ સહજ રીતે જે છે કોઈને પણ ત્યાં મળી જાય, એટલે દૂધ લઈ આવ્યા. આટલા પાત્ર, નાનું પાત્ર હતું એમની પાસે, એમાં લઈ આવ્યા. પેલા તપસ્વીઓને હસી આવે છે કે આ આટલાક પાત્ર લઈ આવ્યા, આપણે તો 1503 છીએ, એક જણને બે પૂરું નહીં થાય. પણ હવે એમને ગૌતમ સ્વામીના માટે અહોભાવ જાગી ગયો છે, હવે એમના મનમાં પ્રેમ છે કે ના, ગુરુ શક્તિશાળી છે, ચમત્કારિક છે, હવે મજાક નથી ઉડાવતા ગુરુની. પહેલા જયારે સૌથી પહેલવેલા જોઈએ ત્યારે મજાક ઉડાવી, હવે તો અહોભાવ જાગ્યો. અને જ્યાં ગુરુ એમને બેસાડે છે, એમની 1503ની આંખોમાં વિસ્મય છે, આશ્ચર્ય છે કે આ શું કરશે, કેવી રીતે આપશે. અને ત્યાં ગૌતમ સ્વામી એમને એમના હાથની અંદર ખીર રેડે છે કે પાત્ર હશે તો એમાં આપે છે, જેને જેટલી જોઈએ એટલી આપે છે. અને પેલા નાના પાત્રમાં, કારણ કે ગૌતમ સ્વામી પાત્રને એવી રીતે પકડ્યું છે, એનો અંગૂઠો જે છે એ અંદરના દૂધમાં ડૂબેલો રહે, અને ખૂબ તૂટ નથી. 1500 માંથી 500 ને થયું કે આ કેવા ગુરુ છે, આમના તો ચમત્કાર એમના આખા અસ્તિત્વમાં નીતરે છે, એમના અંગૂઠામાં આટલો ચમત્કાર, આટલી શક્તિ, આટલી માં, આટલા મહાન આ ગુરુ છે, ગુરુના પ્રત્યેનો અહોભાવ. એ લોકો કંઈ જાણતા નથી બીજું, એમને કોઈ ધર્મની ખબર નથી બીજી, માત્ર અત્યાર સુધી કાયક ક્લેશ, શરીરને કષ્ટ આપ્યું હતું, અને એમના મનમાં એમ જ હતું કે આ શરીરને કષ્ટ આપવાનો માર્ગ જે છે એ જ અષ્ટાપદ ઉપર પહોંચવાનો માર્ગ છે, અને અષ્ટાપદ ઉપર મુક્તિ છે એવી એમની કલ્પના હતી. આ ગુરુ, ગુરુ તત્વ પ્રત્યેનો એક જે અહોભાવ એમને જાગ્યો, એમાંના 500 જે હતા એમને કેવળ જ્ઞાન થઈ ગયું અંદર મનમાં ને મનમાં. કેવળ જ્ઞાન મનની વસ્તુ છે, અંદરની વસ્તુ છે, બહારનું કોઈ કેરેક્ટરાઇઝેશન એનું બદલાય નહીં. ઠીક છે, ક્યારેક ક્ષેત્ર દેવતાઓ જાગ્રત હોય અને આવીને મહોત્સવ કરે કેવળ જ્ઞાનનો, બાકી અને કેવળ જ્ઞાની ક્યારે પોતે પૂછ્યા વગર કે નહીં કે મને કેવળ જ્ઞાન થયું છે. ગૌતમ સ્વામી બધાને લઈને ચાલે છે, એટલે બધા પૂછે છે કે આપણે ક્યાં જઈએ છીએ. ગૌતમ સ્વામી કહે હું તમને મારા ગુરુ પાસે લઈ જાઉં છું, એટલે બધાની આંખો વિસ્પારી. તમારા વાળી ગુરુ, અરે અમે તો તમને જ ભગવાન સમજતા હતા, તમે જો આવા છો તો તમારા ગુરુ વળી કેવા હશે. અને ગૌતમ સ્વામી રસ્તામાં એમની સાથે ભગવાન મહાવીરના વિશે વાત કરે છે કે મારા પ્રભુ કેવા છે. આપણી પ્રિય વ્યક્તિની જયારે પ્રશંસા કરવાની આવે ત્યારે શબ્દકોશના શબ્દો કદાચ ખૂટી જાય, આપણી જીભ થાકી જાય, ઘડિયાળ કદાચ સંભી જાય, પણ એના ગુણો ગાવા માટેની આપણી તત્પરતા એ ક્યારેય ઓછી થતી નથી. રસ્તો ક્યાં કપાઈ ગયો? ભગવાનના ગુણો સાંભળતા સાંભળતા બીજા 500 ગ્રુપને કેવળ જ્ઞાન થઈ ગયું. અને જ્યાં સમવસરણમાં પહોંચે છે, સમવસરણના પગથિયે પહોંચે છે, થોડેક દૂરથી પ્રભુના શબ્દો, પ્રભુની ધીર ગંભીર વાણી સાંભળવા મળી, પ્રભુના શબ્દો કાને પડ્યા, સમવસરણના પગથિયા ચડે છે. અને ત્રીજા 500 ને કેવળ જ્ઞાન, 1503 ને કેવળ જ્ઞાન. ગૌતમ સ્વામીને આ વાતની ખબર નથી, કારણ કે એમને પોતાના જ્ઞાનનો ઉપયોગ મૂક્યો જ નથી. અને ભગવાનની હાજરીમાં તો જ્ઞાનનો ઉપયોગ મૂકવાની વાત જ નહીં. નાના બાળકની જેમ જે કહ્યું હોય ભગવાનને પૂછવાનું. હવે સમવસરણની અંદર 12 પરશદા હોય, એટલે કે સિટિંગ એરેન્જમેન્ટ હોય, તેમાં કેવળ જ્ઞાની મુનિઓ જે હોય, ભગવાનની દેશ કેવળ જ્ઞાનીને તો જે છે એ કઈ જ્ઞાનની જરૂર છે જ નહીં. તે છતાં પણ તીર્થંકરના પ્રત્યેનો એક કૃતજ્ઞતા ભાવ અને આ શાસનની જે વ્યવસ્થા, એને આદર આપવા માટે કેવળ જ્ઞાની ભગવંતો પણ ભગવાનની દેશનામાં બેસે, ભગવાનની પરશદામાં બેસે. એટલે જે કેવળ જ્ઞાનીનું ગ્રુપ, 1500 કેવળ જ્ઞાનીઓ, એ કેવળ જ્ઞાનીના ગ્રુપ તરફ, એ પરશદા તરફ જવા લાગ્યા. એટલે ગૌતમ સ્વામી એમને રોકે છે. ગૌતમ સ્વામી લાગ્યો કે આ સાવ નવા નવા છે, એમને ખબર નથી કે ક્યાં બેસવું. એટલે રોકે છે, ત્યાં નહીં જતા, એ કેવળ જ્ઞાનીની આશાતના થશે ત્યાં આગળ. એ વખતે ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને કહે છે, ગૌતમ તું કેવળ જ્ઞાનીની આશાતના ન કર. એટલે પ્રભુ આ બધા કેવળ જ્ઞાની બની ગયા, 1500 એ 1500, હા બધાને કેવળ જ્ઞાન થઈ ગયું, મને તને બી થશે, તે ખાતરી કરી લીધી ને. પરમાત્મા પ્રત્યેનો એક અહોભાવ, ગુરુ પ્રત્યેનો અહોભાવ, પરમાત્માના, પરમાત્માનું વ્યક્તિત્વ, જે વાત ગૌતમ સ્વામીએ મુનિઓને કરી, એ તપસ્વીઓને કરી, એમાંથી 500 ને કેવળ જ્ઞાન, અને છેલ્લા 500 ને ભગવાનની વાણી સામે. ત્યારે આપણને ક્યારેક આ બધું વાંચીએ, આવી ઘટના વાંચીએ, વાર્તા વાંચીએ, ત્યારે એમ લાગે કે પહેલા કેવળ જ્ઞાન આટલું સસ્તું હતું, ઇઝીલી મળી જતું હતું. અત્યારે આપણે મરી મરીને મચી જઈએ છીએ, તો એ આપણને તો કશું મળતું નથી, એટલે શુદ્ધ જ્ઞાન પણ થતું નથી. આપણે કેવળ જ્ઞાનને શરીરના શ્રમ સાથે સંબંધ નથી, તપ સાથે બહુ સંબંધ નથી. કેવળ જ્ઞાનને માત્ર ને માત્ર તમારા મનોભાવોને તમે કેટલા શાંત કરી દો છો, તમારી વૃત્તિઓ, તમારા હૃદયમાં જાગતા ભાવો અને જે કંઈ અશુભ ભાવો જાગે છે, નાના હોય કે મોટા હોય, એને તમે કેટલા રિડ્યુસ કરો છો, કેટલા શાંત કરો છો. એટલે કેવળ જ્ઞાન પામવાનો માર્ગ ધ્યાનનો રસ્તો છે. એ 1500 તાપસને પણ ચાલતા ચાલતા આપણને તો ખબર ના પડે, ગૌતમ સ્વામીને પણ કદાચ ખબર નહીં પડી હોય, અને એ લોકો શુક્લ ધ્યાનની અંદર ચડી ગયા હશે. ધ્યાન વગર જ્ઞાન થાય નહીં. અત્યારે આપણી માન્યતા પહેલા જ્ઞાન મેળવીએ પછી ધ્યાન કરીએ નહીં. ધ્યાનની શરૂઆત તો એકાગ્રતાથી થાય છે, એટલે પહેલા ધ્યાન. પણ એ ધ્યાન કરવાની વાત માત્ર આપણે બેસી જઈએ, આંખો બંધ કરી લઈએ, અને કોઈ, અત્યારે તો ધ્યાનની જાત જાતની પ્રોસેસ, જાત જાતની સિસ્ટમ, હવે તો ધ્યાન પણ સિસ્ટમાઇઝ થઈ ગયું છે. અને કદાચ ધ્યાન, યોગ, આ બધું જે મોસ્ટ સેલેબલ કોમોડિટી ઇન ધીસ વર્લ્ડ, અત્યારે પોઝિશન ઉપર છીએ, એ બધા ધ્યાનથી ઠીક છે. થોડીક થોડાક વિચારો શાંત થઈ જશે, થોડુંક બોડી જે છે એ કામ ડાઉન થઈ જશે, ગુસ્સો થોડો ઓછો થઈ જશે. પણ આત્માનું જ્ઞાન, આત્માની સાથેની એક રૂપતા, આત્માની પોતાની સત્તા અંદરની જે છે, કારણ કે હજુ મત્તા એનું આવરણ એ જ્યાં સુધી નહીં હટે ત્યાં સુધી એ કોઈ પણ ધ્યાનની પ્રક્રિયા સહાયક બનશે, હેલ્પફુલ બનશે. પણ જો માત્ર ધ્યાનમાં અટકી ગયા, એટલે કદાચ એક ફોર્મ્યુલા આપણે બનાવીએ આપણા પોતાના માટે, તો બનાવી શકીએ કે ધ્યાન દ્વારા મારે પૂર્ણ જ્ઞાન તરફ જવું છે, ભલે અત્યારે પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત નહીં થાય, પણ મારું જ્ઞાન વિશદ બને, જે મારી સમજણ છે થોડીક ક્લિયર બને, અને એ સમજણના માટે ઇન્ટેલિજન્સ જેને આપણે કહીએ છીએ, માત્ર ને માત્ર ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આપણે માનીએ છીએ કે મારી પાસે નોલેજ છે, મારી પાસે જ્ઞાન છે, માત્ર બુદ્ધિનો ઉપયોગ કરીને. એનો એક બીજો આસ્પેક્ટ આપણે વિચારવો પડશે, ઇન્ટેલિજન્સ અને વિસ્ડમ. એમાંથી આપણે વિસ્ડમના તરફ જવું પડશે. ગૌતમ સ્વામી જબરદસ્ત પ્રકાંડ બુદ્ધિશાળી, શુદ્ધ જ્ઞાન તો એમની પાસે જબરદસ્ત હતું, પણ બીજી બાજુ એમણે પોતાના જ્ઞાનને, પોતાની બુદ્ધિને વિસ્ડમની અંદર કન્વર્ટ કરી નાખી. જ્યારે જ્યારે આપણે આપણી નાનકડી સમજણને વિસ્ડમમાં કન્વર્ટ કરીએ છીએ, વિસ્ડમ સુધી પહોંચાડી દઈએ છીએ, ત્યારે એ જ્ઞાન સમ્યક બની જાય છે. એ જ્ઞાનમાંથી આગ્રહ નીકળી જાય છે. એટલે જ્ઞાન સમ્યક ક્યારે બને? જ્યારે એ જ્ઞાન દર્શન સુધી પહોંચે. દર્શન એટલે વિસ્ડમ. સમ્યક દર્શન એટલે શું? જ્ઞાનને આપણે નોલેજ કહીએ તો દર્શનને વિસ્ડમ કેવું પડે? સ્વીકાર. વિસ્ડમમાં માણસ સ્વીકાર, જ્ઞાનમાં શબ્દોનો સહારો લે, વિસ્ડમમાં મૌનનો સહારો લે. એટલે ઇન્ટેલિજન્સ અને વિસ્ડમ એના વચ્ચેની એક ભેદ રેખા જે છે એ આપણે સમજવી જોઈએ. અને ગઈકાલે એક પોઈન્ટ ઉપર આપણે વિચાર કરતા હતા, વાત કરતા હતા કે પહેલા સ્વીકાર પછી સમજણ. બસ આ સ્વીકાર જે કરીએ છીએ, આપણા જ્ઞાની પુરુષે સદ્ધના શબ્દ કહ્યું છે. મેં તમને દેવચંદ્રજી ની વાત કરી તો એમને પણ જમ ન સક્કમ તમ સદ્દ હઈ, કારણ કે આ મારા માટે શક્ય નથી. આવો નિર્ણય કોણ કરે છે? આપણી બુદ્ધિ કરે છે, આપણી ઇન્ટેલિજન્સ કરે છે. આપણાથી ભાઈ આ નહીં થાય. પણ શ્રદ્ધા તો રાખી શકો, શ્રદ્ધા તો અંદરમાંથી પેદા કરી શકો. એમાં તો ખાલી તમારા મનને, તમારા આગ્રહોને શાંત કરવાના છે, બીજું કશું કરવાનું જ નથી. જો આપણે આગ્રહોનો ઉપવાસ કરતા શીખીએ તો શ્રદ્ધા તરફ આપણે જઈ શકીએ. જો આપણે આર્ગ્યુમેન્ટ, કાઉન્ટર આર્ગ્યુમેન્ટ એના માસક્ષમણ કરવાથી બચી શકીએ, આપણે આર્ગ્યુમેન્ટના માસક્ષમણ કરીએ છીએ, કર્યા જ કરીએ, કારણ કે ત્યાં આપણી બુદ્ધિ જે છે એ સક્રિય બની જાય છે. એનાથી બહાર આવી અને વિસ્ડમ તરફ, સમ્યક દર્શન, દર્શન સમ્યક થવું જોઈએ. અને દર્શન સમ્યક એટલે સ્વીકારની સાથે જ થાય. તમે સ્વીકાર કરી શકો, સ્વીકારી શકો તો જ દર્શન. ગૌતમ સ્વામીનું વ્યક્તિત્વ જ્યારે જ્યારે ગૌતમ સ્વામીને યાદ કરી આપણને ગૌતમ સ્વામીની લબ્ધિ યાદ આવે છે. પણ નહીં, ગૌતમ સ્વામીનો જ્યારે વિચાર આવે ત્યારે પરમાત્મા પ્રત્યેનું સમર્પણ, પ્રભુ પ્રત્યેનો પ્રેમ અને એક નાના બાળક જેવી નિર્દોષતા. બાળક બુદ્ધિ નથી, ચાઇલ્ડિશ મેનર નથી, પણ એક ચાઇલ્ડમાં જે ઇનોસન્સ હોય, આપણે ધર્મના માર્ગે આગળ વધવું હોય, આત્માનુભૂતિના માર્ગે આગળ વધવું હોય, સમ્યક દર્શનને અંદરમાં મહેસૂસ કરવું હોય તો થોડુંક જે છે અંદરમાં આપણું જે બાળક છે, જે નિર્દોષતા છે, જે ઇનોસન્સ છે, વિસ્મય છે, કંઈ પણ નવું જોઈએ તો અંદરમાં આનંદ થાય, આનંદથી રોમાંચિત થઈ જઈએ, પ્રભુની વાણી સાંભળીએ, પ્રભુને જોઈએ, પ્રભુનો વિચાર કરીએ, વિચાર કરીએ અને રોમ રોમની અંદર એક આનંદ ઉઠે. આ જો આપણે સાચવી શકીએ તો કદાચ પ્રભુની કૃપાને આપણે પાત્ર બની જઈશું. જેટલું બને એટલી નિર્દોષતા આપણે કેળવીએ. એકવાર ગૌતમ સ્વામી વાણિજ્ય ગ્રામમાંથી પસાર થતા હતા, એમને સાંભળ્યું કે આનંદ શ્રાવક અહીંયા રહે છે અને આનંદ શ્રાવકને અવધિ જ્ઞાન થયેલું છે. તો ગૌતમ સ્વામી સહજ રીતે ત્યાં આગળ, બહુ સરળ હતા એ તો, સામે ચાલીને આનંદ શ્રાવકને ત્યાં ગયા. અને આનંદ શ્રાવકને તમે કુશળ છો, કારણ કે આનંદ શ્રાવકનું શરીર બહુ જ કૃશ થઈ ગયેલું હતું, બહુ જ તપશ્ચર્યા કરતા હતા આનંદ શ્રાવક. એટલે ગૌતમ સ્વામી જાય છે, આનંદ શ્રાવક તો ખુશખુશ થઈ જાય છે. આનંદિત પ્રભુએ ગૌતમ સ્વામી જેવા જ્ઞાની એને ત્યાં પધાર્યા, હાથ જોડે છે, એમને વંદના કરે છે. એટલે સહજ રીતે વાતચીત થાય છે. તો આનંદ શ્રાવક કહે છે કે પ્રભુ મને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું છે અને આ કેવલ જ્ઞાનની આ પ્રકાશની અંદર હું આટલું જોઈ શકું છું, મને આટલું દેખાય છે. ગૌતમ સ્વામી કહે છે કે શ્રાવકને કેવલ જ્ઞાન થાય, સોરી કેવલ જ્ઞાન અવધિ જ્ઞાન, ઈચ્છાનંદ મને અવધિ જ્ઞાન થયું છે અને હું આટલી મર્યાદા આટલામાં આટલી બધી વસ્તુઓ આટલા બધા માણસોને હું જોઈ શકું છું, આટલા એરિયાને હું જોઈ શકું છું. ગૌતમ સ્વામી કહે છે કે અવધિ જ્ઞાન થઈ શકે, પણ તમે જે લિમિટ બતાવો છો કે આટલી લિમિટ સુધી તમે જોઈ શકો છો એવું ન બને. એટલે તમારે જે છે, તમે અસત્ય બોલ્યા, તમારે મિચ્છામી દુકડમ કહેવું જોઈએ. આનંદ શ્રાવક હાથ જોડીને ગૌતમ સ્વામીને કહે છે કે પ્રભુ ભગવાન મહાવીરના શાસનમાં મિચ્છામી દુકડમ કોને કહેવાનું હોય? જે સત્ય બોલે એને મિચ્છામી દુકડમ કહેવાનું હોય? બસ આ ગૌતમ સ્વામીમાં ત્યાં આગળ અત્યાર સુધી ગૌતમ સ્વામીએ જે ડીલ કર્યું આનંદ શ્રાવકની સાથે એ થોડું બૌદ્ધિક ભૂમિકા ઉપર કર્યું. અને જેવું ગૌતમ આનંદ શ્રાવકે પ્રભુ મહાવીરનું નામ લીધું કે ભગવાન મહાવીરના શાસનમાં કોઈ સત્ય બોલે એને મિચ્છામી દુકડમ કહેવાનું, મહાવીરનું નામ આવ્યું એટલે ગૌતમ સ્વામીના હૃદયની અંદરમાં રહેલું બાળક જાય. ગૌતમ સ્વામી કીધું સારું, હું ભગવાનને પૂછીશ. ગૌતમ સ્વામી ત્યાંથી નીકળી સીધા ભગવાન પાસે આવે છે અને ભગવાન પાસે જુઓ ગૌતમનું વ્યક્તિત્વ, એના મનમાં એવું નથી કે મેં જે સ્ટેટમેન્ટ કર્યું એ ખોટું પડી જશે, એ ખોટું હશે નહીં. પ્રભુ શું કહે છે, મને સત્ય પ્રભુ પાસેથી પ્રાપ્ત થશે, મારું એ સત્ય નહીં, હું વિચારું છું એ બરાબર નહીં, મારા પ્રભુ શું કહે છે. જેને પ્રભુને પૂછે છે કે પ્રભુ કહે છે કે ગૌતમ આનંદ શ્રાવક સાચા છે, તમારે મિચ્છામી દુકડમ કહેવું જોઈએ. પ્રભુ એવું છે, તરત જ પાછલા પગે આનંદ શ્રાવકને ત્યાં આવી અને એને મિચ્છામી દુકડમ કરે છે. તમે વિચાર કરો ગૌતમ સ્વામીની ઉંમરનો વિચાર કરજો આ ઘટનાના માટે કે ત્યારે એમની ઉંમર શું હશે. કારણ કે ભગવાન મહાવીરે દીક્ષા લીધા પછી 34મા વર્ષની અંદર આ ઘટના બની છે અને 30 વર્ષ પહેલા એટલે ભગવાન 64 વર્ષના ત્યારે, અને ગૌતમ સ્વામી તો ભગવાન કરતા 50 વર્ષ એટલે 8 વર્ષ મોટા. અને એ વખતે ગૌતમ સ્વામી જે છે એ જાય છે એક શ્રાવકની પાસે. ગૌતમ સ્વામી તો મનપૂર્વ જ્ઞાન છે, કદાચ ત્યાં જ મનથી મિચ્છામી દુકડમ કહી દીધું હોત તો, પણ નહીં. તમે જેની સાથે જેની સામે કંઈક એવું કહ્યું છે કે જેનાથી એને પીડા પહોંચી છે, એને દુઃખ પહોંચ્યું છે, આપણને ખબર નથી કે ગૌતમ સ્વામીના શબ્દોથી આનંદ શ્રાવકને કંઈક દુઃખ થયું, દુઃખ નહીં જ થયું હોય. કારણ કે એ સમજદાર શ્રાવક હતા, એને ગૌતમ સ્વામીના પ્રત્યે પણ બહુમાન હતું. જસ્ટ એ કહેવા ખાતર એમને કીધું હશે, કારણ કે એ પણ એ સત્ય સમજતા હતા, અવધિજ્ઞાની હતા, એટલે એમને સત્યની રજૂઆત કરી કે પ્રભુ મને આવું દેખાય છે અને હું મને એમ લાગે છે કે હું સત્ય બોલું છું, તો મિચ્છામી દુકડમ શા માટે? એવું ના કીધું કે મારે શા માટે દેવું જોઈએ, હું થોડે ખોટું બોલું છું, કઈ જ નહીં, કોઈ આક્રોશ નહીં. એમને એટલું જ કીધું કે પ્રભુના ધર્મ શાસનમાં સત્ય બોલનારને મિચ્છામી દુકડમ આપવું પડે, એની સરળતા. અને આ બધું ગૌતમ સ્વામીની સરળતા, સરળતામાં ધર્મનો વાસ છે, સરળતા એ મોક્ષનું બીજ છે. સરળ બનીએ તો આપણને કેવળ જ્ઞાન થાય કે ન થાય, એટલું જ્ઞાન આપણને ચોક્કસ થશે કે જે જ્ઞાનને આપણે આત્મસાત કરી શકીએ, જે જ્ઞાનમાં આપણે ડૂબી જઈએ. સરળતા, આપણી સરળતા. આપણે તો જેમ જેમ આપણી ઉંમર વધી, આપણે ક્યારેક ઇન્ટ્રોસ્પેક્ટ કરીએ, આપણી જાતને જોઈએ, આપણા મનના ઉપર, આપણી બુદ્ધિના ઉપર, આપણા હૃદયના ઉપર કેટલા બધા લેયર્સ, દંભના લેયર્સ, આગ્રહોના લેયર્સ, ગેરસમજણના લેયર્સ, મિસઅન્ડરસ્ટેન્ડિંગના લેયર્સ. આપણે અન્ડરસ્ટેન્ડિંગ કરતા મિસઅન્ડરસ્ટેન્ડિંગ વધારે કરીએ છીએ. આપણા જ્ઞાનનો ઉપયોગ, થોડુંક જ્ઞાન, કેટલું જ્ઞાન મુઠ્ઠીમાં પણ ન સમાય, કેટલી વાતો યાદ રહે, આંગળીના ભેડે ગણાય એટલી વાતો આપણને યાદ રહે, એમાં પણ ભૂલી જઈએ. આટલા જ્ઞાનમાં પણ અહંકાર આપણો જે છે પીછો કરતો નથી. કયા સમ્યક વાત કરીએ આપણે? અને બીજી વસ્તુ, સમ્યક દર્શન એક વિચાર કરવો જોઈએ આપણે. આપણને પ્રભુ મળ્યા, પ્રભુનું શાસન મળ્યું, પ્રભુનો માર્ગ મળ્યો. એ માર્ગ ઉપર આપણે કેટલા ચાલીએ છીએ, કેટલા નથી ચાલતા પછીની વાત છે. આપણે માર્ગ સાથે જોડાયેલા છીએ. હરિભદ્ર સ્વામી મહારાજે તો આપણા માટે એટલું સરસ ઓપ્શન આપ્યું છે, માર્ગાનુસારી. તમે માર્ગ ઉપર ના હો પણ માર્ગાનુસારી, માર્ગની સાથે જોડાયેલા. તમને માર્ગ દેખાય છે? માર્ગની પેરેલલ તમે ચાલો છો? ક્ષમતા નથી માર્ગ ઉપર ચાલવાની, પણ માર્ગની પાસે, માર્ગની સાથે છો ને. માર્ગાનુસારી, યુ આર ફોલોઈંગ ધ પાથ, યુ આર નોટ ઓન ધ પાથ, ધેન ઓલ્સો બી કન્વિન્સ. તમે પ્રભુની સાથે જોડાયેલા છો. ક્યારેક આવું વિચારીએ આપણે. આપણે ઘણી વખતે આપણને એવું કહેવામાં આવે કે સમ્યક દર્શન થઈ જાય તો બસ બહુ થઈ ગયું. પણ સમ્યક દર્શન આપણને કેમ ન થાય, આપણને કેમ ન થઈ શકે? કારણ કે શાસ્ત્રોમાં એવું લખ્યું નથી. સ્થાયી સમ્યકત્વની વાત હોય તો બરાબર છે, પણ સમ્યકતા આવે અને જાય પણ ખરું. કેટલી વાર જાય? આપણે ક્યાં સુધી એવું માન્યા કરશું કે મને સમ્યક દર્શન ક્યારે થશે, ક્યારે થશે, ક્યારે થશે? થોડુંક અંદરમાં કન્વિક્શન કરીએ, મને પ્રભુનો માર્ગ મળ્યો છે, પ્રભુ મળ્યા છે, દેવ ગુરુ ધર્મના માટે હૃદયમાં શ્રદ્ધા છે, થોડીક શ્રદ્ધા છે, થોડોક અહોભાવ છે, મને સમ્યક દર્શન છે જ, 100% છે. જો આટલું મળ્યા પછી પણ આપણને માનીએ કે સમ્યક દર્શન નથી, તો સમ્યક દર્શન ક્યારે મળશે? અને સમ્યક દર્શનનું કેરેક્ટરાઇઝેશન શું છે? સમ સંવેગ નિર્વેદ આસ્તિક્ય અને અનુકંપા, સમત્વ ભાવ. ક્યારેક મન શાંત થાય છે ને, ભલે થોડી ક્ષણો માટે, થોડીક પળો માટે, જ્યારે સામાયિક કરો છો, પ્રભુની પાસે જાઓ છો, પ્રભુનું નામસ્મરણ કરો છો, સમત્વ ભાવ. થોડી ક્ષણો માટે મન જો શાંત થઈ જતું હોય તો એ તમારી ગતિ, તમારા સ્ટેપ ટોવર સમત્વ ભાવ છે. સંવેગ, પ્રભુની વાણી સાંભળીએ, હૃદય ભરાઈ આવે. ગઈકાલે થોડીક પ્રભુની આપણે વાતો કરતા હતા. આપણા બધાના હૃદયની અંદર પ્રભુના માટે, પ્રભુના માર્ગે ચાલનારા મહાપુરુષોના માટે કેવો ભાવ જાગ્યો, કેવી પ્રીતિ જાગી, આ જ સંવેગ છે. નિશ્ચલો યોનુરાગ, દેવ ગુરુ ધર્મ પ્રત્યેનો અનુરાગ, એને સંવેગ કહ્યું છે. અને નિર્વેદ, ક્યારેક સંસારનો, સંસારની આસક્તિનો, સંબંધોનો, અને જે રાગદ્વેષથી આપણે ઘેરાયેલા છીએ એનો થાક લાગે છે ને આપણને. ક્યારેક તો આપણે થાકીએ છીએ, આ થાકનો જે અનુભવ કરીએ છીએ. અને ક્યારેક તો મનમાં વિચાર આવે છે કે ક્યારે મારો આત્મા મુક્ત બનશે, હું ક્યારે આ બધાથી મુક્ત બનીશ. આવો વિચાર ભલે ક્યારેક આવે છે, પણ આવે છે ને, ભલે ફ્લેશ થાય છે, તો પછી સમજવા માટે બીજું શું જોઈએ? સમ સંવેગ નિર્વેદ અને આસ્તિક્ય, આસ્થા. પ્રભુએ કહેલો માર્ગ સાચો છે, તમે એવા સચ્ચમ નિશંકમ, એ તો હૃદયની અંદર ગોટી લીધું છે. આપણે ભલે આપણે પોપટપાટની જેમ બોલતા હોઈએ, પણ આપણા માઇન્ડને આપણે મેસેજ તો આપીએ છીએ કે ના, પ્રભુની વાણી સત્ય છે, મને સમજાય કે ન સમજાય. એકવાર હું બોસ્ટનની અંદર હતો, એક ફેમિલીમાં હતો, એ ફેમિલી અત્યારે મને સાંભળી પણ રહ્યા છે. તો આ બહુ વર્ષો પહેલાની વાત છે, 10-11 વર્ષ થયા હશે. એના દીકરા દીકરી નાના હતા, સવારના પર અમે ટેબલ ઉપર અમે બેઠેલા હતા, વાતો કરતા હતા, ચા પાણી કર્યા પછી વાતો કરતા હતા. તો દીકરા દીકરી સ્કૂલમાં ભણે એટલે થોડીક સ્કૂલની વાતો થાય, એટલે એ શાવિકા એ બેન એની જોડે થોડુંક જ્યોગ્રાફી, જૈન જ્યોગ્રાફી, જૈન ભૂગોળ, એના જે કન્સેપ્ટ, એની થોડીક વાત ચાલતી હતી. એટલો દીકરો અને દીકરી બંને સાંભળતા હતા, એટલે દીકરી વચ્ચે બોલી કે મમ્મી, આવું ના હોય, અમને તો સ્કૂલમાં જે છે આવું બતાવવામાં આવે છે, આવી મૂવી બતાવવામાં આવે છે કે આ યુનિવર્સ કેવું છે. એટલે એની મમ્મી કે ના ના, આવું ન બોલાય આપણાથી, આપણા ભગવાને કહ્યું છે એટલે માનવાનું જ હોય. હું ત્યારે સાંભળતો હતો, મારા ચહેરા ઉપર સ્માઇલ આવ્યું, પણ મને ત્યારે વિચાર આવ્યો કે આ લેડી, આ શ્રાવિકા, એની શ્રદ્ધા, સત્ય શું છે એને ખબર નથી, એના બાળકને હજુ એટલી શ્રદ્ધા, કારણ કે એ સ્કૂલમાં જાય છે, એ જુએ છે. અને બાળક જયારે ભણવા માટે જાય ત્યારે માતા પિતાની અસર કરતા ટીચરની ઇમ્પેક્ટ, ટીચરની ઇન્ફ્લુઅન્સ એના ઉપર વધારે આવે. એટલે ત્યારે એ માનતો થઈ જાય કે પહેલા નાનો હતો ત્યારે મારી માં જે કહે છે બધું જ સાચું, એના માટે માં એ જ એનું વર્લ્ડ હતું. પણ થોડોક જયારે ભણવા કરવા જાય ત્યારે શિક્ષક જે કહે છે, એટલે અધ્યાપકનો બહુ મોટો રોલ દરેક વિદ્યાર્થીના જીવનમાં હોય છે. એટલે થોડુંક આર્ગ્યુમેન્ટ કર્યું એની. પણ પછી એ બેને મને કહ્યું કે આ લોકોને શું કહેવું હવે? મેં તો કઈ જ કહેવાનું નહીં, તમે એને સાંભળો, એને માનવા દો, એ જે માને છે માનવા દો. એની તમારા પ્રત્યેની શ્રદ્ધા છે, એને ભગવાનની પ્રત્યેની શ્રદ્ધા છે, એ ભગવાનને હાથ જોડે છે. નાનકડો ધર્મ એ કરે છે ને. હવે માન્યતાઓ તો વિચારો, એના વિચારો હજુ એટલા પરિપક્વ નથી કે તમે એને આ અંદર શાસ્ત્રોની વાતો અને એને કહી દો કે ના તું માન જ, આ માનવું જ પડશે અને આ માને તો જ ધર્મ કરાય. આ જનરેશન લોજિકની જનરેશન છે, આર્ગ્યુમેન્ટની જનરેશન છે, એમની પાસે એવિડન્સ છે, પ્રૂફ છે, તમારી સાથે ઢગલાબંધ લોજિક મૂકી દેશે. આપણી પાસે શાસ્ત્રની વાતો છે, પ્રભુની વાણી છે, જ્ઞાની પુરુષોના શબ્દો છે, આપણે એમને બતાવી શકીએ એમ નથી. એટલે બી કામ એન્ડ ક્વાયટ. તો શું આ છોકરાઓ નાસ્તિક નહીં થઈ જાય? તમે કેમ માને લીધું નાસ્તિક થઈ જાય? તમે એનામાં બીજ વાવ્યું છે, એ બીજ શ્રદ્ધાનું વાવ્યું છે. ભલે અત્યારે બીજના ઉપર થોડીક માટી વળી ગઈ હોય, પણ આ બીજમાંથી છોડ જન્મશે અને એ છોડ ક્યારેક વટવૃક્ષ બનશે. આવી શ્રદ્ધા રાખો. જૈન પરિવારમાં આવેલું બાળક, એને તમે શ્રદ્ધાના બીજ આપેલા છે, એ જ એનું મહાન પુણ્ય છે કે જૈન પરિવારમાં આવ્યો, જૈન સંસ્કાર એને મળ્યા. અને તમે તમારી યથાશક્તિ, તમારી સમજણ પ્રમાણે, અને એ પણ અમેરિકા જેવા દેશની અંદર, વાતાવરણની અંદર, તમે એના સંસ્કારોનું સિંચન કર્યું, એને એ તમારા બાળકો કેટલા ગુણી. અરે ઠીક છે, આવી માન્યતા કદાચ માને કે ન માને, એનાથી એના ગુણોના વિકાસમાં શું ફરક પડે છે? મોટો થશે એટલે એને સમજાશે. સર્વજ્ઞત્વ શું છે એ જ એને ખબર નથી, તો સર્વજ્ઞની વાણી એને ક્યાંથી ખબર પડશે? તમે બાળકોના માટે ખૂબ જ મૈત્રી ભાવ, ત્યારે એને કરસિંગ ન કરો કે આ છોકરાઓ સાવ નાસ્તિક છે, કશું જ માનતા નથી. અને પછી આપણે ગાના ગાઈએ, અમે તો અમારા વખતની અંદર ઇન્ડિયામાં પાઠશાળાએ જતા હતા, અમે આવું શીખતા હતા. અને ભૂતકાળને જે છે બહુ યાદ કરવાનું, એના ગાના ગાવાનું છોડી દો. જે વર્તમાન સામે છે, રિયાલિટી સામે છે, એનો સ્વીકાર કરો. જો બીત ગયા વો ઇતિહાસ હૈ, જો સામને હૈ વો વનવાસ હૈ. આપણે પસાર થવાનું છે આ બધા સ્ટ્રગલમાંથી. આવા પ્રોબ્લેમ્સ આપણી લાઈફમાં આવે છે ને. તમે તો જે લોકો 50-50 વર્ષથી યુએસમાં રહે છે, 30-40 વર્ષથી રહે છે, એમને તો આવી સિચ્યુએશન ઘણી બધી ફેસ કરેલી છે. કારણ કે માઇન્ડની અંદર ઇન્ડિયા લઈને ગયા છે, આજે પણ એમના માઇન્ડમાં ઇન્ડિયા છે, હોવું જ જોઈએ. પણ જે જનરેશન ત્યાં જન્મી છે, ત્યાં ઉછરી છે, ત્યાં બોર્ન એન્ડ બ્રોટ અપ થઈ છે, અપબ્રિંગિંગ ત્યાં થયું છે, એના માટે તમે કેવી રીતે આ બધા આગ્રહો આપણે રાખી શકીએ? સમય, વેઇટ ફોર પ્રોપર ટાઈમ. એનો સમય આવશે, એનો કાળ પરિપક્વ થશે, એને સમજાશે. આપણું કામ આપણે એને સમજણ આપી. તમે બાળકોને નોલેજ આપ્યું, જ્ઞાન આપ્યું, સ્કૂલ કોલેજમાં તમે મોકલ્યા છે એમને, અને તમે ભણવા માટે એમને ઇન્સિસ્ટ કર્યું છે, તમે ભણો, સારી રીતે ભણો. યુ ગેવ ધેમ વિંગ્સ ટુ ફ્લાય એન્ડ ધેન યુ સ્નેચ અવે ધ સ્કાય. તમે કોઈ ફ્લાય કરે એને વિંગ્સ આપો, અને પછી કે નહીં તારે ઉડવાનું આ રૂમની અંદર જ, અમે જે કહીએ એ જ માનવાનું. અરે એની ઇન્ડિપેન્ડન્ટ વિચારધારા ડેવલપ થાય છે. અને અમેરિકન એજ્યુકેશન સિસ્ટમ, એકેડેમિક સિસ્ટમ, યુરોપિયન અને અમેરિકન બંને સિસ્ટમનું મૂળ આ છે. યુ ડિસાઇડ, યુ થિંક યોર સેલ્ફ, તમે વિચાર કરો. આપણી વિચારધારા ફોલોઈંગની હતી, માની લેવાની હતી, પણ આપણને જે કહે છે એના ઉપર ભરોસો હતો, 100% વિશ્વાસ હતો આપણા ગુરુજનો ઉપર. આપણને જ્ઞાન ત્યાગી મહાપુરુષો પાસેથી મળેલું હતું, એટલે ન સમજાય તો આપણે સ્વીકારતા હતા. કારણ કે કહેનાર વ્યક્તિ એ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે આપણા શાસ્ત્રોમાં એક વાક્ય આવે છે, પુરુષ વિશ્વાસ એ વચન વિશ્વાસ. કહેનાર વ્યક્તિ કોણ છે એની વાત ઉપર ભરોસો કરતા હોઈએ. આવશે આપણા બાળકોના જીવનમાં પણ એવો દિવસ આવશે, એમને પણ શ્રદ્ધા જાગશે. એ લોકો દેરાસરે જાય છે, ધર્મસ્થાનોમાં જાય છે, ભગવાનને નમે છે, અને સૌથી વધારે મહત્વપૂર્ણ તો એ લોકો સત્યને જીવનમાં જીવે છે. આપણે કદાચ 100% નથી જીવી શકતા, પણ એ લોકો પ્રામાણિકતા સાથે, ટ્રાન્સપરન્સી સાથે જીવવાની કોશિશ કરે છે, ટ્રાય કરે છે, ખોટું કરવાથી દૂર રહે છે. જે મિનિમમ ડિસિપ્લિન તમે એમના માટે નક્કી કરી છે એને ફોલો કરે છે. આ ઓછું છે. આપણે કેમ પ્રભુ તો ગોશાલક જેવા માટે પણ જહા સુકમનો ભાવ પેદા કરી શકે, જમાલી જેવા નિર્ણવ માટે, નિર્ણવ એટલે પ્રભુના શાસનમાં ધર્મમાં જ હોય પણ ધર્મની એક વાતનો એટલો બધો વિરોધ કરે, અસત્યની સ્થાપના કરે, એના માટે પણ પ્રભુએ તો જહા સુકમ. આપણે આપણા બાળકોના માટે આવો વાત્સલ્ય, આવો પ્રેમ. આપણા બાળકો છે આસ્તિક્ય એટલે અસ્તિત્વને માનવું. આજે દુનિયામાં આપણે તો શું કોઈ ધર્મસ્થાનમાં નથી જતો, માળા નથી ગણતો, દેરાસરે નથી જતો, સાધુ સંતો પાસે નથી જતો, આપણે કહીએ આ નાસ્તિક છે. આસ્તિકતાની પરિભાષા થોડીક જુદા એંગલથી કરીએ. અસ્તિત્વનો જે સ્વીકાર કરે, ફ્રેન્ચ ફિલોસોફર રેને ડેસ્કાર્ટ, જે ફાધર ઓફ મોડર્ન ફિલોસોફી કહેવાય છે, એને એક સૂત્ર આપ્યું, કોગિટો અર્ગો સમ, આઈ થિંક ધેટ ફોર આઈ એક્ઝિસ્ટ. હું વિચાર કરું છું માટે મારું અસ્તિત્વ છે. અસ્તિત્વને માને છે. એના પછી પરંપરા ચાલી અસ્તિત્વવાદીની, જ્યાં પોલ સાર્ટ્ર, સિમોન ડી બુવોન વગેરે અસ્તિત્વવાદીઓને એક મોટા વિચારકો થયા. અસ્તિત્વને માનવું એ આસ્તિક. અને દુનિયામાં કયો એવો માણસ હશે કે જે પોતાની જાતના અસ્તિત્વને ન માને, પોતાના અસ્તિત્વને ન માને? એ બાળકો, તમારા બાળકો માને છે, અસ્તિત્વને માને છે, તમને માને છે, તમને માન આપે છે, તમને રિસ્પેક્ટ આપે છે, આસ્તિક છે. શા માટે આપણા બાળકો માટે આપણે નાસ્તિકતાની કલ્પના કરીએ નહીં? તમે જો તમારા બાળકો માટે નાસ્તિકતાની કલ્પના કરો છો તો તમે અસત્યનું આરોપણ કરો છો. આ સત્ય નથી. તમે એમાં આસ્તિકતા મૂકેલી છે. આસ્તિક્ય છે, માને છે, ભગવાનને માને છે. 100% ભગવાનના માર્ગે તો આપણે બી નથી. 100% ભગવાનના માર્ગે કોઈ દાવો ન કરી શકે કે હું 100% ભગવાનના માર્ગે છું. પણ શ્રદ્ધા, વિશ્વાસ, ભરોસો, એમાંથી સમર્પણ જાગશે. અને છેલ્લું લક્ષણ જે બતાવ્યું, સમ્યક દર્શનનું અનુકંપા, બીજાનું દુઃખ જોઈને આપણું હૃદય થોડુંક વાઇબ્રેટ થાય. અનુકંપન, એનું દુઃખ કેવી રીતે દૂર કરવું? તમે તમારા બાળકોની અંદર તો એ વસ્તુ ઘૂંટી ઘૂંટીને ભરાયેલી છે. તમે અનુભવી છે અનેક વખતે. મને ઘણી વખતે યુએસમાં ક્યારેક બાળકો સાથે વાત કરવાનો ચાન્સ મળે, એમને જોવાનો ચાન્સ મળે, હું જોતો હોઉં એમને, તો દયા અને કરુણા જે છે એમનામાં કદાચ મને પોતાને એમ લાગે કે મારા કરતા વધારે છે. એકવાર હું કોઈ ફેમિલીની અંદર હતો તો અમે લોકો સવારે વોક કરવા નીકળ્યા. વોક કરતી વખતે રસ્તામાં બે નાના બાળકો, 7-8 વર્ષના બાળકો હશે, 2-3 બાળકો ભેગા થઈને ખાબોચિયા આગળ જે છે કંઈક પાણી થોડુંક ભરાયેલું હતું, ત્યાં બેઠેલા હતા. એટલે અમને થોડીક પેલી ક્યુરિયોસિટી કે આ શું કરે છે. અને આપણું તો પેલું ઇન્ડિયન માઇન્ડસેટ, એટલે પહેલા ડાઉટથી શરૂઆત કરીએ, આ કોઈ જીવને મારતા હશે, આ કંઈક એવું કરતા હશે. અમે નજીક ગયા તો એને પૂછ્યું, તો જે પેલા બેન હતા એમને ઇંગ્લિશની અંદર એમની સાથે વાત કરી. હું તો બોલું નહીં, હું ઓબ્ઝર્વ કરું, મને મારું ઇંગ્લિશ કેવું ગડબડ્યું છે મને ખબર છે. એટલે એ છોકરાઓએ જે વાત કરી એ કહે કે આંટી, આની અંદર એક નાનું જીવડું જે છે બિચારું ફસાઈ ગયું છે, કાંટાઓની વચ્ચે આમાં થોડા કાંટા પડ્યા છે, અમે એને બહાર લાવવાની કોશિશ કરીએ છીએ, 1/2 કલાક થઈ ગયો, અમે થોડુંક બહાર લાવીએ પાછું કૂદી જાય છે અંદર, અને બિચારું જો કાંટામાં ભરાઈ જશે તો મરી જશે. મને ત્યારે વિચાર આવ્યો, અને આપણે જીવ દયા નહીં કહીએ તો શું કહીશું? આ દયા, સાક્ષાત દયા અડધો કલાકથી આ બાળકો એના માટે કોશિશ કરે છે, એ વખતે એમનું ભાવ જગત કેટલું કરુણામય, કેટલું દયામય, આ અનુકંપા. બની શકે કે એ જ ક્ષણે એમના હૃદયને સમ્યક દર્શન સ્પર્શી ગયું હોય. બહારના કોઈ કેરેક્ટર નથી હોતા, કોઈ ડ્રેસ કોડ નથી હોતો સમ્યક દર્શનના માટે. અને આપણા શાસ્ત્રોની અંદર તો ડગલા બંધ દાખલાઓ, વાર્તાઓ આપણે વાંચીએ છીએ. કન્વિન્સ થાઓ, થોડા અંદરમાં કન્વિક્શન પેદા કરો, મને સમ્યક દર્શન છે. અહંકાર નથી કરવાનો, કોઈને કહેતા નથી જવાનું, કહેતા ફરવાનું નથી. અને આપણે તો કોઈના વિશે કંઈક સાંભળે એટલે એટલા પ્રભાવિત હોવો, એને સમ્યક દર્શન થઈ ગયું, મને ક્યારે થશે. અરે તને બી છે જ, પ્રભુ મળ્યા છે. અને સમ્યક દર્શન નહીં થાય તો ક્યારે થાય? હોય તો પ્રભુને પ્રાર્થના શું કરવાની? પ્રભુ નિર્મળ દર્શન કીજીએ. દર્શન તો મારી પાસે છે, તમે મારા દર્શનને નિર્મળ બનાવો. તમે મને એવું કંઈક આપો ભાઈ, મારી સમજણના આગળ જે મારી સમજણ ધૂંધળી છે એ સ્પષ્ટ થતી જાય, મારી ક્લેરિટી વધતી જાય, અને ક્રિસ્ટલ ક્લિયર મારું જ્ઞાન બને, મારી શ્રદ્ધા બને, હું વધુ ને વધુ મારા હૃદયમાં અનુકંપાના ભાવ જાગે. સમસંભેદ નિર્વેદ આસ્તિક્યાને અનુકંપા, આ શબ્દોને ઘૂંટો. ચાર દુર્લભ વાતો, એ જ ઉત્તરાધ્યાન સૂત્રની જેની તમને વાત કરી, એમાં એક અધ્યયન છે ચતુરંગી અધ્યયન, એનો સ્વાધ્યાય કરો અને એમાં રહેલા સત્યને ઓળખવાની કોશિશ કરો. મેં તમને જે પુસ્તકોના નામ આપ્યા, ધ્યાન શતક વિગેરે, એ વાંચો. એક કાળજી લેવાની, કદાચ ભાષા જૂની હશે અને શાસ્ત્રીય શબ્દોનો પ્રયોગ હશે. અત્યારે હું જ્યારે તમને સમજાવું છું ત્યારે થોડોક મોડર્ન એપ્રોચ, મોડર્ન લેંગ્વેજ, એટલે તમને એમ લાગે છે કે બહુ આ તો સરસ વાતો છે. વાતો એમાંની જ છે, પણ વાંચતી વખતે થોડુંક એક જુદા આસ્પેક્ટથી આજના સંદર્ભમાં, આજના કોન્ટેક્સ્ટની અંદર એ સ્ટેટમેન્ટને જોવાની કોશિશ કરજો, તો તમને સમજાશે. શરૂઆતમાં કંટાળો આવશે, કારણ કે ગુજરાતી ભાષા છે અને તમારો વર્ષોથી ગુજરાતી ભાષા સાથેનો સંબંધ છૂટી ગયો હોય એવું પણ બને. એટલે એક વાર વાંચજો, બે વાર વાંચજો, ચોક્કસ તમને એ સત્ય કન્વિન્સ થશે, અંદરમાં આવશે. અને આપણે અલ્ટિમેટલી અંદરનું કન્વિક્શન પેદા કરવાનું છે. લોજિકલી સમજીએ કે ના સમજીએ, લોજિકલી એટલા માટે સમજીએ છીએ આપણે કે બીજાને આપણે સમજાવી શકીએ. અને ઘણી વખતે આપણે સમજ્યા હોય કે ન સમજ્યા હોઈએ, બીજાને સમજાવવા માટે આપણે ઇન્સ્ટન્ટલી તૈયાર. એમાંથી પણ થોડાક બહાર આવવું જોઈએ. આપણે જ્ઞાન મળ્યું છે એને જીરવીએ, અંદરમાં ઉતારીએ, મહેસૂસ કરીએ. જ્ઞાન ઓછું વધતું થશે તો ચાલશે, અંદરનો કરુણાનો ભાવ, મૈત્રીનો ભાવ એ ઓછો ન થવો જોઈએ. તો તમે કદાચ કહેશો, અરે અમે અમારા ગ્રાન્ડ કિડ્સ માટે તો કેટલું કરીએ છીએ, તે અમારો મૈત્રી ભાવ જ છે ને. મૈત્રી ભાવ નથી, તમે બેબી સિટિંગ કરો છો, તમને મજા આવે છે. ગ્રાન્ડ કિડ્સને ઘણા વખતથી જોયા નથી, એમને સંસ્કારો આપવાનો, એમને સારી વાતો કરવાનો. અને હવે તો સમય કેવો આવ્યો છે કે તમારે રિસ્ટ્રિક્ટેડ થઈને કરવું પડે. જે ફેમિલીમાં હું હતો એના ગ્રાન્ડ કિડ આવેલા હતા, તો પેલો બાળક જે છે એની દાદીને કે દાદી મને ચોકલેટ આપ, તો પેલા આપે નહીં. એટલે થોડી વાર સુધી પછી મેં એમને કહ્યું તમે આપી દો ને, આટલું માંગે છે. મને કહે ના અપાય, એની મા મને મારી નાખે, એના મને કહીને ગઈ છે આટલું જ આપવાનું, અત્યારે જ આપવાનું, ત્યારે જ આપવાનું. એટલે તો અમારે તો અમારા છોકરાઓને સાચવવા હોય તો રિસ્ટ્રિક્શન સાથે સાચવવા પડે. આ તો એ આવે છે, અમને ગમે છે, બાકી તો અમારે ડરવું પડે. ત્યારે મને વિચાર આવ્યો કે જુઓ, મેં કીધું તમે તમારા દીકરાને એવું કહી શકતા નથી કે ભાઈ અમે તમને મોટા કર્યા છે તો તમારા દીકરાઓને મોટા કરતા અમને આવડે છે, અમને આવડશે. અને તો જ અહીંયા મૂકો, તમને વિશ્વાસ હોય તો. તમારી ગાઈડલાઈન પ્રમાણે અમારે કરવાનું હોય તો અમે કઈ આ નર્સિંગ હોમ નથી ખોલ્યું કે ડોક્ટર કે એક ગાઈડ પ્રમાણે પ્રિસ્ક્રિપ્શન અમે પેશન્ટને આપ્યા કરીએ. કેમ આપણે એવું કહી શકતા નથી? ના, ત્યાં ડરીએ છીએ છોકરાઓ આવશે જ નહીં આપણી પાસે, તો આપણે છોકરાઓ વગર કેવી રીતે રહીશું? અરે ભાવ કરુણા પેદા કરો. આપણું વ્યક્તિત્વ જે છે ને, માત્ર આપણો જ સ્વાર્થ. થોડુંક મને સમજાવો. છેલ્લું ચાતુર્માસ પ્રભુએ અપાપાપુરીની અંદર જેને આજે આપણે પાવાપુરી કહીએ છીએ એ અપાપાપુરીની અંદર કર્યું. હસ્તિપાલ રાજાની લેખ સભા, એટલે જ્યાં રાજાઓ બેસીને મંત્રણા કરતા હોય, ખાસ કરીને કંઈક મિટિંગ ઇમરજન્સી મિટિંગ હોય અને એકદમ ગુપ્ત મિટિંગ હોય, જેને આપણી ભાષામાં આપણે બોર્ડ મિટિંગ કહીએ, એની અંદર કંઈક એક લેખ એટલે કોઈને જવાબ આપતો હોય, કોઈને કંઈક સ્ટેટમેન્ટ કરવું હોય, એનું લખાણ તૈયાર કરવું, એને લેખશાળા કહેતા હતા. ત્યાં આગળ પ્રભુ ચાતુર્માસ હતા. છેલ્લું ભગવાનનો ભગવાનની દેશના જેને આપણે કહીએ એ સમોસરણમાં નથી થઈ, પણ અસ્તિપાલ રાજાની લેખશાળાની અંદર ભગવાનનું છેલ્લું ચાતુર્માસ થયું. અને ત્યાં પ્રભુએ, એના પહેલા પ્રભુ, જો આ પ્રભુની કરુણાનું એક છેલ્લું ઉદાહરણ, ભગવાનને લાગ્યું કે આ ગૌતમ હવે મારો નિર્વાણનો સમય પાસે આવે છે, મારા દેહનો વિલય, મારું શરીર નષ્ટ થશે એ આ ગૌતમ સહન કરી નહીં શકે, એ જોઈ બી નહીં શકે, કારણ કે એને મારા માટે અત્યંત પ્રેમ છે, અત્યંત રાગ છે, અને કદાચ હાજરીની અંદર મારી હાજરીમાં વધારે દુઃખી થશે, એની હાજરીમાં મારું મૃત્યુ એ સહન નહીં કરી શકે. એટલે ભગવાન એને કહે છે કે ગૌતમ, તમારે થોડે દૂર એક બ્રાહ્મણ છે, એ ગામમાં જઈને એને તમે પ્રતિબોધ કરો, એને જ્ઞાન આપો, એને તમારા ઉપદેશની જરૂર છે. ગૌતમ સ્વામી, ભલે ભગવાન, તહતથી તમે જે કહો એ પ્રમાણે, એમને પોતાના જ્ઞાનનો પણ ઉપયોગ ન મૂક્યો, એમને એવું બી વિચાર નહીં કે ભગવાનનું આયુષ્ય જોવું તો જોઈ શકત, મનોપ્રજ્ઞાની હતા પણ નહીં. પ્રભુ કહે છે, પ્રભુ છે મારી પાસે, પછી મારે શું જરૂર છે? અને ગૌતમ સ્વામી ગયા, અને આ બાજુ પ્રભુ 16 પ્રહર સુધી અનઇન્ટરપ્ટેડ દેશના આપે છે. એ દેશના, એ પ્રભુના વચનો બે રીતે કહેવાયેલા છે. કોઈએ પ્રશ્નો કર્યા અને પ્રભુએ જવાબ આપ્યા, અને કેટલીક વાતો પ્રભુએ સ્વતઃ પોતે આપમેળે, એમને જે આવ્યું એમના મનમાં, ભગવાન તો મનનો ઉપયોગ ન જ કરે કે એવું ના નહીં, પણ ભાષાની અંદર આપણે સમજીએ કે એમને જે ઠીક લાગ્યું, યોગ્ય લાગ્યું એ વાતો કરી. અને પુણ્ય શું છે અને પાપ શું છે, પુણ્ય અને પાપ ફળ એના અધ્યયન રૂપે ભગવાને જે ઉપદેશ આપ્યો એ તો અનઇન્ટરપ્ટેડ આપ્યો છે, એની અંદર વચ્ચે ક્યાંય પણ બ્રેક નથી. પાછળથી અત્યારે ઉત્તરાધ્યાન સૂત્ર જે ફોર્મમાં આપણને મળે છે 36 ચેપ્ટરમાં 36 અધ્યયનમાં, એ પાછળથી જયારે કમ્પાઇલેશન થયું ત્યારે એનું ફોર્મેશન બદલાયું હોય એવું બની શકે. એ ઉત્તરાધ્યાન સૂત્ર વાંચીએ ત્યારે આ વસ્તુ એક આપણે ખ્યાલમાં રાખવાની છે. એ ભગવાન મહાવીરના અંતે અંતિમ ઉપદેશના આધારે એ ગ્રંથ બનેલો છે, વર્ડ ટુ વર્ડ એ ભગવાનનો ઉપદેશ છે એવું નથી. જ્ઞાની પુરખાની પહેલા તો ઓરલ ટ્રેડિશન હતી, કમ્પાઇલેશન જયારે થયું ત્યારે જે મહાન આચાર્ય હોય, ખાસ કરીને દેવર્દી ગણિક સમાશ્રમ, એના પહેલા પણ કમ્પાઇલેશનની કોશિશ થઈ છે. 5 આવી એસેમ્બલી આપણે ત્યાં થયેલી છે ભગવાન મહાવીરના પછી, કે જયારે આચાર્યો ભેગા મળ્યા અને જેને જે જે સૂત્રો યાદ હતા એને રિસાઇટ કર્યું. લખવાની વાત જે છે એ મથુરામાં જે એક એસેમ્બલી મળી હતી, 4th એસેમ્બલી, પહેલી એસેમ્બલી પાટલીપુત્રમાં પટનામાં મળી, બીજી અને ત્રીજી એસેમ્બલી મથુરા અને વલભી એમાં પેરેલલ મળે છે. 4th એસેમ્બલી એમ કહેવાય છે કે એક એસેમ્બલી એટલે ત્રીજી અને ચોથી પેરેલલ મળી એટલે એને ત્રીજી જ ગણી, અને 4th એસેમ્બલી ઓડિશાની અંદર કલિંગ દેશની અંદર ત્યાં આગળ જે કુમારી પર્વત છે ત્યાં આગળ ત્યાંનો રાજા મહામેઘવાહન ખારવેલ નામનો જે રાજા એને 4th એસેમ્બલી બોલાવી હતી, અને ઘણા બધા સાધુઓ આચાર્યો ત્યાં ભેગા થયેલા હતા. અને એ એસેમ્બલીની અંદર પોઈની નામના એક સાધ્વીજી, એમને એ એસેમ્બલીની અંદર બહુ મોટો રોલ ભજવ્યો હતો એવું શાસ્ત્રોમાં આવે છે. એટલે સાધ્વીજીનું પ્રદાન એ એસેમ્બલીની અંદર, જેને આપણે વાચના કહીએ, એમાં હતું. એના પછી 4th એસેમ્બલી જે છે એ મથુરામાં આર્ય શ્યામના વખતમાં જે મળી, એમાં પણ પુસ્તકેશુ ન્યસ્તમ શ્રુતમ, પુસ્તક એટલે જ્ઞાન જે છે, વાતો જે આગમ ગ્રંથ એટલે જે ઓરલ ટ્રેડિશન જે હતી એને પુસ્તકનું સ્વરૂપ આપવામાં આવ્યું, લખવામાં આવ્યું એવો એક ઉલ્લેખ મળે છે અને આ ઉલ્લેખ હેમચંદ્રાચાર્યએ કરેલો છે 12મી શતાબ્દીમાં. પણ એ લખાયેલું મળતું નથી. પછી 980 વર્ષ પછી, ભગવાનના 900 એમના નિર્વાણના 980 વર્ષ પછી, એટલે 6th century બીસીની આસપાસ, 4th-5th બીસીની આસપાસ, વલભીની અંદર, એટલે પાલિતાણા પાસે જે વલભીપુર છે એમાં જે એસેમ્બલી મળી અને દેવરદી ગણિત ક્ષમા શ્રમણ નામના આચાર્યએ એને લીડ કરી, એ વખતે જે કમ્પાઇલેશન થયું એ આચાર્યોએ નક્કી કર્યું કે હવે આપણે આ લખી લેવું જોઈએ. એટલે એ લખાયેલું હોય, ત્યારની ભાષા હોય, અને માઇગ્રેશન થવાથી પહેલા આપણે બિહારમાં હતા એટલે કે મગધ દેશમાં હતા, અને પછી જે ગ્રીક લોકોના આક્રમણો ત્યાં આગળ આવ્યા, બહારના રાજાઓના આક્રમણો આવ્યા, એટલે શ્રાવક વર્ગ ગ્રહસ્થો માઇગ્રેટ થયા, તો સાધુઓને માઇગ્રેટ થવું જ પડે. બીજા દુષ્કાળ પણ ત્યાં આગળ પડ્યા, દુષ્કાળ 12 વર્ષના દુષ્કાળ પડ્યા એવી વાત પણ આવે છે. પણ થોડીક એ બુદ્ધિમાં બેસતી નથી, કારણ કે ગંગા વગેરે આટલી મોટી નદીઓ જ્યાં આગળ હોય ત્યાં દુષ્કાળ પડવાનું કોઈ કારણ નથી. પણ પૂર વગેરે આવ્યા હોય, અને ગુજરાતી ભાષામાં જ્યારે બહુ જ પૂર આવે ત્યારે એને લીલો દુષ્કાળ પણ કહેવાય છે, તો કદાચ એ સેન્સમાં દુષ્કાળ શબ્દ વાપર્યો હોય. બાકી ફોરેન ઇન્વેડર્સ જે આવ્યા અને એ લોકોએ જે આક્રમણો કર્યા, એટલે આપણા લોકો ત્યાંથી માઇગ્રેટ થઈને પશ્ચિમમાં રાજસ્થાન તરફ ગયા, અને ધીમે ધીમે રાજસ્થાનથી ગુજરાત તરફ ને આ બાજુ મધ્યપ્રદેશમાં થઈ અને મહારાષ્ટ્રમાં ગયા, અને મહારાષ્ટ્રની અંદર પ્રતિષ્ઠાનપુર નામના નગરની અંદર એ લોકો સ્થાયી બન્યા. કારણ કે પ્રતિષ્ઠાનપુરનો રાજા જે હતો સાતવાહન, એને રોયલ પેટ્રોનેજ આપ્યું મુનિઓને જૈન ધર્મને. એટલે જે પ્રાકૃત ભાષા, અર્ધમાગધી ભાષા મગધની હતી, એ જ્યારે કમ્પાઇલ ગ્રંથો થયા ત્યારે એના ઉપર મહારાષ્ટ્રી પ્રાકૃત, એટલે મહારાષ્ટ્રીયન એક્સન્ટ, કારણ કે પ્રતિષ્ઠાનપુર એટલે આજનું પૈઠણ નાસિકની પાસે મહારાષ્ટ્રમાં, તો એના એક્સન્ટ આવી ગયા.
કાઢવું હોય તો કે કાઢવાનું, ઉપાધિ થઈ ગઈ, મેં ભૂલમાં દબાયું ચેક,
જે
ચેક દબાયું તો બધા નામ આવ્યા. હાય હાય,
ઓરિજિનલ જે માગધી ભાષા હતી એ જુદી રીતે લખાઈ. એટલે અત્યારે જે આપણે બોલીએ છીએ, અત્યારે જે આપણા આગમો મળે છે, માત્ર એક આચારાંગનું પાર્ટ જે છે એ ઓરિજિનલ અર્ધમાગધીમાં મળે છે આપણને. બાકી બધું કમ્પાઇલેશન થતી વખતે મહારાષ્ટ્રીયન પ્રાકૃતની અંદર એના પર મહારાષ્ટ્રીયન પ્રાકૃતની અસર આવી, એટલે મરહટ્ટી કરીને આગમોમાં એક શબ્દ પણ આવે છે. એટલે મારે તમને એ સંદર્ભમાં કહેવાનું હતું કે ભગવાનની વાણી, ભગવાનના આગમો, જ્ઞાની પુરુષોએ જે કમ્પાઇલ કર્યા છે એને જ્યારે જ્યારે વાંચીએ આપણે, કારણ કે આપણે અનુવાદ વાંચવાના છીએ, મૂળ આપણને સમજણ નહીં પડે, તો અનુવાદ વાંચતી વખતે અચ્છા શબ્દોમાં એટલા બધા ફેરફારો થયા છે. ટાઈમ થઈ રહ્યો છે, મારી ઘડિયાળ તરફ નજર હવે જાય છે, થોડુંક એક 5-7 મિનિટ જો તમે આપો તો એક મહત્વપૂર્ણ વાત તમને કરી દઉં. જો તમે ઓકે હો, કમ્ફર્ટેબલ હો તો આ કામ કરજો.
ચોક્કસ.
તો ભાષા જે છે, ભાષામાં થોડુંક પરિવર્તન આવ્યું, એનું એક ઉદાહરણ હું તમને આપું. આપણે એમ સાંભળીએ છીએ કે ભગવાનના સમવસરણની અંદર ભગવાનની વાણી સાંભળવા માટે 363 પાખંડીઓ આવતા હતા. હવે પાખંડી શબ્દ આવે એટલે હિપોક્રેટ માણસો, સાધુ હોય નહીં અને સાધુતાનો ઢોંગ કરનારા માણસો, આવી એક ઇમેજ ઉભી થાય. પ્રાચીન સમયની અંદર આગમોની અંદર પાષંડ શબ્દ છે, અને એ પાષંડ શબ્દ માન્યતાઓ માટે, ધાર્મિક માન્યતાઓ માટે, સિસ્ટમાઇઝ રિલિજિયન માટે, સિસ્ટમાઇઝ વિચારધારા માટે વાપરવામાં આવે છે. એટલે એ વખતે 363 પ્રકારની વિચારધારાઓ અસ્તિત્વમાં હતી, અને એના જે વિચારકો હતા, એના જે ફિલોસોફર્સ છે એને આપણે કહીએ, એના વિદ્વાનો કહીએ, એ બધા ભગવાન મહાવીરને સાંભળવા માટે આવતા હતા. એમાં ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી અને અજ્ઞાનવાદી, આવા 4 એના ગ્રુપ હતા. 180 ક્રિયાવાદી. ક્રિયાવાદી લોકો જે હોય એ આસ્તિક ખરા, ક્રિયાઓ કરે પણ કન્ફ્યુઝન સાથે કરે, આનું ફળ મળશે કે નહીં મળે આવું કન્ફ્યુઝન હોય, એટલે માત્ર એ ક્રિયાના ઉપર જ વિચાર ન કરે એ લોકો. અક્રિયાવાદી એટલે નાસ્તિકો, માત્ર વિચારોની દુનિયામાં જીવે, કશું જ કરવાનું ધરવાનું નહીં. ઘણી વખતે જેના તરફ આપણે બધા આગળ વધી રહ્યા છીએ એના 84 પ્રકારો 84 ટાઈપ્સ. અજ્ઞાનવાદી, અજ્ઞાનવાદીઓ એમ માને કે આ બધી સમસ્યાઓનું મૂળ નોલેજ છે, જ્ઞાન છે. ઇગ્નોરન્સ ઇઝ ધ બ્લિસ, અજ્ઞાન એ આશીર્વાદ છે. એટલે અજ્ઞાનવાદી જ્ઞાન મેળવવાની વાત જ નહીં. એક જણાએ મને કહ્યું કે જે માણસ ભણે એ પણ મરે ને? મેં કહ્યું હા મરે. અને જે અભણ હોય એનું આયુષ્ય પૂરું થશે તો એ પણ મરવાનું છે. તે મને કે પઠિતે નાપી મર્તવ્યમ, અપઠિતે નાપી મર્તવ્યમ, તો પછી માતા કુટુંબ શા માટે કર્તવ્યમ? એનો પણ મરે છે ને અભણ પણ મરે છે, તો શા માટે આપણી માથાકૂટ કરવાની? એટલે ભગવાન મહાવીરના સમયમાં પણ અજ્ઞાનવાદી લોકો હતા. 67 ટાઈપ્સના વિચારકો એ અજ્ઞાનવાદની વિચારધારાને પ્રસ્તુત કરતા હતા. એ એમ વિચારે કે જ્ઞાન ન હોય તો જ મુક્તિ મળે. અને 32 ગ્રુપ એવા હતા કે જે વિનયવાદી હતા. એ એમ માને કે આપણે નમીએ, બધાને હાથ જોડીએ, માથું નમાવીએ, આપણી મુક્તિ થઈ જાય. કોઈ જ્ઞાન મેળવવાની જરૂર નથી, કોઈ ક્રિયા નહીં કરવાની જરૂર નથી, માત્ર બધાને હાથ જોડ્યા કરો. એટલે આ જે હતા ગ્રુપ એને પાષંડ કહેવામાં આવતા હતા. વિચારધારાઓ હતી, એ લોકો પણ વિચારક હતા, એમની રીતે વિચારતા હતા. પાખંડી એટલે હિપોક્રેટ માણસો નહોતા. આ લોકો પ્રભુ મહાવીરને સાંભળવા માટે આવતા હતા સમોસરણની અંદર. બીજી વસ્તુ, ભગવાન મહાવીરના સમયની અંદર આપણે ભગવાન મહાવીરને સર્વજ્ઞ માનતા હતા. મગધની અંદર, એ વખતનો મગધનો જે એરિયા, એ મગધની અંદર બીજી 6 વ્યક્તિ એવી હતી જે સર્વજ્ઞ તરીકે ઓળખાતી હતી, ભગવાન તરીકે ઓળખાતી હતી. અને એની અંદર ભગવાન પછી બીજું નામ આવે છે ગૌતમ બુદ્ધનું, બુદ્ધ ભગવાન જેને આપણે કહીએ છીએ. ગોશાલક, ગોશાલક પણ ભગવાન તરીકે પૂજાતા હતા અને ભગવાન મહાવીર કરતા એના અનુયાયીઓ વધારે હતા. અજીત કેશી કંબલ, પકુદ કાત્યાયન, સંજય વેલેટ્ટી પુત્ર અને પૂર્ણભદ્ર કશ્યપ. એટલે ભગવાન મહાવીરને મૂકીએ આપણે તો ટોટલ 7 વ્યક્તિ એક જ મગધના વિસ્તારની અંદર એ તીર્થંકર તરીકે, ભગવાન તરીકે ઓળખાતા હતા. અને દરેકની પોતપોતાની માન્યતાઓ હતી, પોતાના સિદ્ધાંતો હતા અને દરેકના પોતાના ફોલોઅર્સ હતા. તમે વિચાર કરો, એક મગધના એરિયાની અંદર, એક નાનકડા એરિયાની અંદર આટલા બધા વિચારકો. એટલે પ્રભુ મહાવીરની પાસે જાત જાતના લોકો આવતા હતા સમાવસરણની અંદર. ભગવાન મહાવીરની સાથે થયેલા બધા પ્રશ્નો આપણને મળતા જ નથી. એક ભગવતી સૂત્રની અંદર એમ કહેવાય છે કે 36,000 ક્વેશ્ચન અને આન્સર હતા. અને ગૌતમ સ્વામી અને બીજા ગણધરો સાથેના સંવાદ રૂપે ઘણા બધા પ્રશ્નો મળતા જ નથી અત્યારે. બહુ ઓછા પ્રશ્નો મળે છે, અને જે પ્રશ્નો મળે છે એ ગૌતમ સ્વામી કે બીજા ગણધરોએ પૂછેલા મળે છે. પણ ભગવતી સૂત્ર એક એવું સૂત્ર છે જેનું કમ્પાઇલેશન જયારે થયું ત્યારે એમાં જે અત્યારે કમ્પાઇલ કરવામાં આવ્યું છે એની અંદર સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ આપણને જોવા મળે, અણુ અને પરમાણુની વાત જોવા મળે, કેમિકલ રજિસ્ટ્રેશન જે બદલાય છે એની વાત જોવા મળે. એ તો તત્વાર સૂત્રના 5મા અધ્યાયની અંદર પણ આપણને જોવા મળે છે. એટલે તો પછી આપણને ક્યારેક સવાલ થાય તો પણ આજે જે આપણે ઇલેક્ટ્રોનિક્સ છે, ઇલેક્ટ્રિસિટી છે, કોમ્પ્યુટર છે, એ ટેકનોલોજીની વાત આપણા શાસ્ત્રોમાં કેમ નથી કરી? આ શાસ્ત્રોમાં એ જે વાત કરેલી હોય આપણી સુધી ન પહોંચી હોય, શાસ્ત્રો નષ્ટ થઈ ગયા હોય. કારણ કે જોકે આ ટ્રેડિશનલ એક આન્સર છે, બહુ કન્વિન્સિંગ આન્સર નથી, પણ બન્યું છે. ઇન્ડિયાની અંદર જે ઇસ્લામિક ઇન્વેડર્સ આવ્યા એમને ઘણા બધા પુસ્તકાલયો, ઘણા બધા ગ્રંથાલયો, આપણા ભાષામાં કહીએ તો જ્ઞાન ભંડારો, એ લોકોએ સળગાવી દીધા. એમાં કદાચ એ જ્ઞાન એ શ્રુત હોય તો નષ્ટ થઈ ગયું હોય, બની શકે. પાટણમાં જયારે મુસ્લિમ ઇન્વેડર્સ આવ્યા ત્યારે એમને ત્યાંના પુસ્તકો, ત્યાંના જ્ઞાન ભંડારો એટલા સળગાવ્યા કે 6 મહિના સુધી એ આગ સળગતી હોય. વિચાર કરો કેટલો મોટો સંગ્રહ હશે. આજે પણ પાટણની અંદર હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર, એમાં ઘણું બધું હસ્તલિખિત પ્રતો આજે બી સચવાયેલી છે, ઘણું જ્ઞાન સચવાયેલું છે જેસલમેરની અંદર, કે જે પ્રભુની વાણીને આપણા આચાર્યોએ મહેનત કરીને હવે કઈ રીતે સચવાયું, કઈ રીતે થયું, એનું તો આખું જે છે એના માટે એની વાતો કરીએ તો બીજા 2 પ્રવચન જોઈએ. અત્યારે આપણને સમય નથી. અત્યારે તો પ્રભુના ગુણગાન કરવાનો આપણને એક મોકો મળ્યો, અને પ્રભુના જીવન વિશે થોડીક વાતો કરવાનો એક ચાન્સ મળ્યો. આપણો સ્વાધ્યાય થયો. આજનું સ્વાધ્યાય અહીંયા હું સમાપ્ત કરું છું. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું હોય તો નિચ્છામી દુઃખમ.
કોઈને કઈ ક્વેશ્ચન?
પ્રણામ. આપે કીધું કે આપણે જયારે પ્રભુની વાણી સાંભળીએ અને પ્રભુનું મુખ જોઈએ ત્યારે પ્રસન્નતા આવે, પણ ઘણી વાર મને એમ કે આંખમાં ઘણા આંસુ આવે છે, તો એ ઉદાસીનતા કહેવાય? એ શું થાય? પ્રભુની સાથે જયારે વાત કરું કે પ્રભુ સાથે પ્રભુને દર્શન કરું કે પ્રભુનો વિચાર કરું તો ઘણી વાર આંખમાં આંસુ આવે છે, એ ઉદાસીનતા કહેવાય?
જરાય નહીં, જરાય નહીં, એ પ્રસન્નતાના આંસુ છે. પ્રભુને જોયા એટલે આંખોનો એમ કહેવાય છે કે આંસુ તમારી આંખોને સાફ કરે છે, સ્વચ્છ કરે છે. પણ ભગવાનને જોઈને જે આંસુ આવે છે એ આપણા અંતકરણને, હૃદયને પણ સ્વચ્છ કરે છે. અને એ આંસુ તો બહુ કિંમતી છે. જો તમારે તમને આંસુ આવતા હોય તમે ભાગ્યશાળી છો. એ પ્રભુની કરુણા એ તમારા હૃદયને સ્પર્શે છે અને કોઈ પણ કારણ વગર તમારી આંખો ભીની થાય છે, છલકાઈ જાય છે. એ સંવેદનશીલતા છે. આ સંવેદનશીલતા પ્રભુના માર્ગે જવા માટે બહુ જ મોટી મૂડી છે. ઇસ સ્ટ્રેન્થ, ઇસ ટ્રેઝર ફોર યુ. જસ્ટ એને સાચવો, એને નબળાઈ ન ગણો, એને કમજોરી ન ગણો, એને તમારી ઓવર સેન્સિટિવિટી ન ગણો.
બરાબર.
આજ આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ લોકોની આસપાસ રહીને, ઇન્ટેલેક્ચ્યુઅલ એક એન્વાયરમેન્ટમાં રહીને આને આપણે લાગણી વેડા માનીએ, ગુજરાતી ભાષામાં કહીએ તો, પણ એ નથી. આંસુ આવવા એ પણ પરમાત્માને જોઈને, જે હાજર નથી વ્યક્તિ રૂપે, એને જોઈએ છે એક આકૃતિના રૂપની અંદર, એક ઇમેજના રૂપની અંદર. એટલે તમે વિચાર કરો કે એ જોઈને તમને જો આંસુ આવતા હોય, ભગવાનની સ્તવના કરતા આંસુ આવતા હોય, તો તમે એ અનનોન એન્ટિટી સાથે કેટલા બધા એકમેક બન્યા છો. એ બનવાનું બધાના ભાગ્યમાં હોતું નથી. એટલે આ ભાવ જો આવતો હોય તો તમે બહુ જ ભાગ્યશાળી છો. અનુકંપા, જે વાત કરી સમ્યક દર્શન, 100% માનો કે સમ્યક દર્શન છે. કંપન થયું, હૃદયમાં કંપન થયું. અનુકંપા દુઃખ સાથે જોડાયેલી છે. માત્ર દુઃખી જીવો ઉપર અનુકંપા કરવી એવું નહીં. આપણું હૃદય કંઈ પણ જોઈને, અરે સારું જોઈને, ત્યાં આગળ પ્રિન્સિપલ કામ કરે છે વાઇબ્રન્સનું. તમને વાઇબ્રેટ થાવ છો, કઈ કંપન થાય છે, કંપન એ વાઇબ્રેશન. અને પરમાત્માને જોઈને જે કંપન થાય છે એ અનુકંપા હૃદયમાં અનુભવીએ છીએ આપણે. અને જ્યારે જ્યારે આવું થાય તો સમજો, ભક્તિએ જીનવરાણામ ખિજંતી પૂર્વ સંચિયા કમમાં, પરમાત્માની ભક્તિ, પરમાત્મા જીનેશ્વર દેવની ભક્તિ પૂર્વ સંચિત કર્મોની નિર્જરા કરે છે. સામાન્ય રીતે ભક્તિથી પુણ્ય બંધ થાય, તો નિર્જરા કઈ રીતે થાય? નિર્જરા આ રીતે થાય કે તમે જયારે પરમાત્માની ભક્તિ કરો છો, એ ક્ષણોમાં, એ જે મોમેન્ટ્સ છે તમારી પાસે, એ મોમેન્ટ્સની અંદર તમારા રાગદ્વેષ ઓછા થાય છે, મન તમારું શાંત બને છે. અને જે રાગદ્વેષ ઓછા થયા, મન શાંત બન્યું, એ પળોમાં થોડી ક્ષણો માટે એક નિર્જરાની પ્રોસેસ થઈ
ગઈ.
કદાચ એવું પણ બને કે જે અશુભ કર્મો છે એની નિર્જરા થઈ જાય. શુભ કર્મનો બનતો ભક્તિ છે એટલે થવાનો જ છે, પણ એ શુભ કર્મ તમને શુદ્ધિ તરફ આગળ લઈ જશે. અશુભ, શુભ, અશુદ્ધ અને શુદ્ધ, તો આપણે શુભ સુધી પહોંચ્યા તો એટલા બધા અશુભમાં ઘેરાયેલા છીએ. શુભ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ, પછી શુદ્ધ સુધી પહોંચી જઈશું. દરેક શુભ તમને શુદ્ધ સુધી લઈ જશે. એટલે આંસુ જે છે આપણા હૃદયને શુદ્ધ કરે છે. આવું આપણે અંદરમાં માનવું નહીં, સ્વીકારવું.
ભલે. અને બીજો ક્વેશ્ચન એ જે સ્વીકાર માટે જતો, કે આપે કીધું કે સ્વીકાર, આપણે પ્રભુની વાણીનો એ સ્વીકાર તો બરાબર છે કે છે જ, પણ જે બીજું આપણે કહીએ કે જીવન જીવવા માટે સર્વ સ્વીકારની ભૂમિકા, પ્રભુએ જ્ઞાનમાં જોયું છે ને આ બને છે, તો એ સર્વ સ્વીકાર, તો એ સ્વીકાર અને આપ્યું જે કીધું એ સ્વીકારમાં ફરક શું? એ એક જ છે,
શબ્દોનો ફરક છે. આપણે પ્રભુએ જે, જો એક વસ્તુ આપણે સમજવાની કોશિશ કરવી જોઈએ, પ્રભુનો માર્ગ, મૂળભૂત માર્ગ જે છે ને એ સર્વ ત્યાગ માટેનો છે. એટલે પહેલું ગ્રંથ આચારાંગ જો જોઈએ આપણે તો એમાં માત્ર ને માત્ર સાધુઓ માટેની વાત કરવામાં આવેલી છે, એમના આચાર વિચારની વાત કરવામાં આવેલી છે. પછી ઉપાસક દશાંશ સુધી જયારે આપણે પહોંચીએ ત્યારે શ્રાવકના જીવનના વર્ણન મળે છે. એ પણ 12 વ્રતધારી શ્રાવકો છે, પ્રતિમા વહન કરનારા શ્રાવકોની પ્રતિમાઓ. અત્યારે આપણે ભૂલી ગયા પણ શ્રાવકોની જે 11 પ્રતિમાઓ, અત્યારે તેનું પ્રચલન બી નથી પણ પહેલા એ હતું. એટલે એક ગ્રેજ્યુઅલ પ્રોસેસ પતાડ્યો હતો શ્રાવકોના માટે પણ અધ્યાત્મના માર્ગે જવાનું. અત્યારે આપણા મગજમાં એવું બેસી ગયું છે, એવું સ્વીકારી લીધું છે, આપણને કહેવામાં આવે છે કે સાધુ નહીં બનો તો તમારી મુક્તિ નહીં થાય. એક એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ તરીકે વાત સાચી છે, પણ ભગવાનના 10-10 શ્રાવકોમાંથી કોઈ શ્રાવક સાધુ બન્યા નહોતા અને તે છતાં પણ ઉત્તમ જીવન જીવ્યા હતા. અને ભગવાને પોતાના પોતાની દેશનાની અંદર કેટલાક શ્રાવકોની પ્રશંસા પણ કરી હતી, એમની સમ્યક્ત્વની દ્રઢતાની, સાચી સમજણની દ્રઢતાની. એટલે પ્રભુની વાતોનો સ્વીકાર કરીએ બરાબર, પણ 100% આપણા જીવનમાં આપણે આચરણ કરી શકીએ, પ્રયત્ન કરવાનો. આપણું ગ્રહસ્થનું જીવન છે, સાધુનું જીવન નથી, શ્રાવકનું જીવન પણ નથી, એક સામાન્ય ગ્રહસ્થનું જીવન છે. તો એમાં અને આપણું પારિવારિક જીવન છે, જવાબદારીઓ આપણે લીધેલી છે, ઓઢેલી છે, તો એની જવાબદારીઓને પણ સારી રીતે અદા કરીએ. આપણે સ્વીકાર જે છે, સર્વ સ્વીકાર એટલે પ્રભુની વાતોને હું હૃદયથી સ્વીકારું છું, પણ મારા આ કર્તવ્યો છે તો પ્રભુની આજ્ઞાને, પ્રભુના વચનોને 100% હું ફોલો ન કરી શકું અહીંયા આગળ, કારણ કે હું રાગ દ્વેષની સાથે જીવું છું. અને જે લોકો સાથે જીવું છું એના પોતાના કર્મો એ પણ મારી સાથે સંકળાયેલા છે. એટલે આ રીતે વિચાર કરીને આપણા મનને જે છે થોડોક સંતોષ આપવાનો. એટલે પછીના મહાન આચાર્યોએ ગ્રહસ્થો માટેનો એક કોડ ઓફ કન્ડક્ટ આખું નક્કી કર્યું એમને. શ્રાવકો પછી ગ્રહસ્થ વર્ગ જે હોય, ખાસ કરીને હરિભદ્રસ્વામી મહારાજે ધર્મબિંદુ ગ્રંથ જે લખ્યો, બહુ સરસ ગ્રંથ છે, એમાં 35 ક્વોલિટી બતાવી છે. ત્યાં ક્વોલિટી તરીકે આપણે કહીએ છીએ, માર્ગાનુસારીના ગુણ તરીકે કહીએ છીએ, પણ મને એમ લાગે છે કે લાઈફ સ્ટાઇલ છે એવરેજ માણસના માટે, જેને સામાન્ય જીવન જીવવું છે, જેને બહુ ક્રિયાઓમાં રસ નથી જાગતો, એના માટે પણ એ પ્રભુનો જ માર્ગ છે. એટલે હરિભદ્ર સુરીએ શાસ્ત્રોમાંથી એક્સેપ્ટ કરીને એક બહુ સરસ ગાઈડલાઈન મૂકેલી છે. અને ક્યારેક તમને સમય મળે તો એ ધર્મબિંદુ ગ્રંથ એને વાંચજો. ગુજરાતીમાં પણ મળે છે, હિન્દીમાં મળે છે. અમારા ગુરુદેવ, મારા ગુરુદેવ ભદ્રગુપ્ત શ્રી મહારાજ, એના ઉપર પ્રવચનો પણ છે. ધમ્મમ શરણમ પવજ્જામી 4 ભાગ છે એ પ્રવચનો છે. અને આમ શાસ્ત્રીય ભાષામાં માર્ગાનુસારીના ગુણ તરીકે, 35 ગુણો તરીકે કન્સેપ્ટ જે છે જાણીતો છે. ઇંગ્લિશની અંદર ધ વે ઓફ લાઈફ બાય આચાર્ય ભદ્રગુપ્ત સુરીજી કરીને, એ ઇંગ્લિશમાં પણ 4 ભાગ પબ્લિશ થયેલા છે, પણ એનું ટ્રાન્સલેશન ઇન્ડિયનાઇઝ ઇંગ્લિશમાં થયેલું છે. એટલે તમે ઇન્ડિયન જે વર્ષો સુધી ઇન્ડિયામાં રહ્યા છે એમને તો બહુ વાંધો નહીં આવે, કદાચ અમેરિકન ઇંગ્લિશ જેમની પ્રેક્ટિસમાં છે એને થોડોક ટ્રાન્સલેશનમાં પ્રોબ્લેમ થાય, કારણ કે ઇન્ડિયાનું માઇન્ડસેટ ઘણી વખતે અહીંયા ટ્રાન્સલેટ કરતી વખતે વર્બલ ટ્રાન્સલેશન પણ થતું હોય છે. પણ આ વાત બહુ સરસ રીતે એમના એ પ્રવચનોમાં મૂકવામાં આવેલી છે. અને ફોર્ચ્યુનેટલી એ બધાનું એડિટિંગ મેચ કર્યું છે, એટલે એનું કન્ટેન્ટ જે છે એ મને ખબર છે.
નહીં, પણ હું જે સર્વ સ્વીકાર કહું છું ને, કે આપણે ગમે તે પરિસ્થિતિ હોય જીવનમાં, એ દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરીને ચાલીએ તો આપણને કર્મના ઉદય પ્રમાણે જે પણ પરિસ્થિતિમાં રહેવાનું છે તો એનો સ્વીકાર કરીએ તો રાગ દ્વેષ ઓછા કરીએ, હું એ પ્રમાણે સર્વ સ્વીકાર વિચારું છું. તો
તમે વિચારો છો બરાબર છે, બધી જ પરિસ્થિતિનો બધી જ વખતે આપણે સ્વીકાર કરી શકતા નથી, થોડોક અસ્વીકાર પણ કરવો પડે, અસ્વીકૃતિ પણ આપણે બતાવવી પડે, કારણ કે માનવીય સંબંધ છે, માનવીય વ્યવહારો છે. અલબત્ત તમે જયારે સ્વીકાર કરો છો વ્યવહારની અંદર કોઈને ખુશ રાખવા માટે કોઈના અસત્યનો પણ સ્વીકાર કરવો પડે, તેનાથી આપણા રાગદ્વેષ ઓછા થતા નથી, આપણું મન થોડુંક શાંત થાય,
પાછું લઈ આવીશ,
આપણું મન થોડુંક શાંત થાય એ બની શકે, પણ એને આપણે રાગદ્વેષ ઓછા કરવાની પ્રોસેસ ન માની શકીએ. રાગદ્વેષ ઓછા કરવાની પ્રોસેસ કમ્પ્લીટ અલિપ્તતાની પ્રોસેસ છે, કમ્પ્લીટ ડિટેચમેન્ટની પ્રોસેસ છે. વ્યક્તિ પરિસ્થિતિ સંજોગો એની સાથે સંકળાઈને જયારે આપણે સર્વ સ્વીકાર કરીએ છીએ ત્યારે એ રાગદ્વેષમાંથી મુક્ત થવાની પ્રક્રિયા આપણે માની ના શકીએ. ઇન્ડિવિજ્યુઅલ કોઈ વિશેષ આત્મામાં થતી હશે કદાચ, પણ જો એ વખતે આપણે આપણા મનને ડિટેચ કરી શકીએ, અનાસક્ત ભાવમાં લઈ જઈ શકીએ અને એની કોઈ પણ જાતની અસર આપણા ઉપર ન થાય, તો કદાચ કહી શકીએ કે ઓછા વત્તા અંશમાં એ આપણા રાગ દ્વેષ ઓછા થાય.
બરાબર જી, પ્રણામ, થેન્ક યુ, આભાર.
પૂછવું છે, બોલ જલ્દી, બોલ, બંધ થઈ જશે.
જય જીન્દ્ર, એક સિમ્પલ ક્વેશ્ચન કે આપણા જૈન દર્શનની અંદર અહિંસા નું બહુ જ મહત્વ છે, પણ આજનું આપણું લેક્ચર સાંભળ્યા પછી એમ લાગે છે કે કરુણા એનું એટલું જ મહત્વ છે કે કદાચ વધારે છે. તો જરા સમજાવજો કે અહિંસા અને કરુણા એ બંનેમાં ભેદ શું, અને આપણે જો કરુણામાં આટલું માનીએ છીએ તો આપણે કરુણા એને આપણે એટલું કેમ ઇમ્પોર્ટન્સ નથી દેખાતું આપણા લિટરેચરની અંદર
દેખાય છે.
મેં તમને જે પહેલા એક વાત કરી કે પ્રભુનો મૂળ માર્ગ સર્વ ત્યાગીઓ માટે છે, સાધુઓ માટેનો છે, એટલે સાધુઓનો માર્ગ જે છે ને એ પૂર્ણ રૂપેણ અહિંસાનો માર્ગ છે. એને પોતાની જાતને, એટલે એને ઇન્ડિવિજ્યુઅલ જે છે એ પોતાની જાતને કોઈ પણ જીવાત્માને હિંસાથી બચવાનો છે, એટલે એ મહાવ્રત ગ્રહણ કરે છે, સંપૂર્ણપણે અહિંસા વ્રતનો સ્વીકાર કરે છે. પણ જે સામાન્ય વ્યક્તિ છે, જે વ્રતધારી છે, જેની પાસે અણુવ્રત છે, એટલે આપણામાં જ્ઞાની પુરુષોએ સાધુઓના મહાવ્રતને સામે રાખીને ગૃહસ્થ જીવનમાં અણુવ્રતની વ્યવસ્થા કરી, તો અણુવ્રતની વ્યવસ્થામાં અહિંસાને પણ એમને સૂક્ષ્મ અને વ્યવહારની, એટલે જેને આપણી ટ્રેડિશનલ ભાષામાં આપણે પાદર કહીએ, એને જુદી રીતે ડિફાઈન કર્યા. તો એઝ એ હાઉસહોલ્ડ લાઈફ આપણી જે છે એમાં સૂક્ષ્મ હિંસાનો આપણે ત્યાગ કરી ન શકીએ, કારણ કે જીવો જીવસ્ય જીવનમ, એક જીવના ઉપયોગ કર્યા વગર કે એક જીવનો ઉપભોગ કર્યા વગર લાઈફ સર્વાઈવ થતી નથી. એટલે તત્વાર સૂત્રની અંદર પરસ્પરો પગ્રહો જીવાનામ આપણે કહીએ છીએ, એને કદાચ ડિફાઈન એ રીતે કરીએ છીએ કે ભાઈ જીવો એકબીજાને કોમ્પ્લિમેન્ટરી, દે શુડ બી કોમ્પ્લિમેન્ટરી ટુ ઈચ અધર, પણ 100% એવું નથી. જીવો એકબીજાનો ઉપયોગ કરીને જ જીવતા હોય છે. આપણે આપણા જીવનની અંદર ડેલી લાઈફમાં કેટલા બધા જીવોનો ઉપયોગ કરીએ છીએ, ઉપભોગ કરીએ છીએ, એટલે કિલિંગ ઇઝ ધ લિવિંગ બટ લીસ કિલિંગ ઇઝ ધ બેસ્ટ વે ઓફ લિવિંગ. એટલે શ્રાવકના માટે હિંસાને ઓછી કરવાની છે, અને હિંસાને ઓછી કરવા માટે એને કરુણા રાખવાની છે. હિંસા ઓછી થાય એટલે આમ જોવા જઈએ તો અહિંસા અને કરુણા એક જ સિક્કાના બે બાજુ કહી શકાય. અહિંસાનો ભાવ આવે તો જ કરુણા જાગે, અને કરુણા તમને હિંસાથી દૂર કરે. હિંસા, મેં પહેલા જ કહ્યું કે ગ્રહસ્થ જીવનની અંદર સૂક્ષ્મ હિંસાથી બચવાનું શક્ય નથી, સૂક્ષ્મ અહિંસાનું પાલન શક્ય નથી, પણ સ્થૂળ હિંસા એનાથી ચોક્કસ આપણે બચી શકીએ, અને એ બચવા માટે એના પ્રયત્નો આપણે જે કંઈ કરી શકતા હોઈએ, આપણી કરુણા જે રીતે રિફ્લેક્ટ થાય. આપણે પ્રોબ્લેમ શું છે કે કરુણાને કરુણા રીતે પ્રસ્તુત કરતા નથી. અહિંસાની વાત કરીએ પણ આપણે ભૂલી જઈએ છીએ કે અહિંસામાં કરુણા છે. સામાન્ય માણસને તમે કરુણાની વાત કરો, કરુણાના રસ્તે અહિંસા સુધી લઈ જાઓ તો બહુ જલ્દી પહોંચશે. આપણે માત્ર અહિંસાની વાત કરીએ છીએ. દયા અને કરુણા, કમ્પેશન, તમારા હૃદયની અંદર સંવેદના જાગવી જોઈએ એટલા માટે કરુણાની વાત આપણે ત્યાં થતી નથી. બાકી હું તમને કહું કે કરુણા કઈ રીતે આપણે અનુભવી શકીએ અને કરી શકીએ. લાસ્ટ ઇયરની વાત છે, કદાચ લાસ્ટ ઇયર મારા પરિશન બોસ્ટન સંઘ સાથે હતા, એ લોકો સાથે આ વાત મેં શેર કરી છે, પણ અત્યારે મને યાદ આવી ગયું. રાજકોટની અંદર ત્યાંની જે સિવિલ હોસ્પિટલ છે એની અંદર મયુરીબેન સંઘવી નામના એક જૈન ડોક્ટર છે, લેડી ડોક્ટર છે, એની પાસે એક મુસ્લિમ છોકરાનો કેસ આવ્યો. અરમાન નામનો છોકરો, કોમ્પ્લિકેટેડ ડિસીઝ હતું એને, કોમ્પ્લિકેટેડ બીમારી હતી, કોમ્પ્લિકેટેડ કેસ હતો, પણ આ મયુરીબેને બહુ જ પોતાની સ્કિલ વાપરીને, એની પાસે જે મેડિકલ સ્કિલ હશે, 3 વર્ષ સુધી થાક્યા વગર કંટાળ્યા વગર એની દવા કરી, એને ટ્રીટમેન્ટ આપી અને એને સાજો કર્યો. પછી જયારે એના પિતા મયુરીબેનને મળવા માટે ગયા, ડોક્ટર સંઘવીને મળવા માટે ગયા, એને કોમ્પ્લિમેન્ટ આપે છે અને એ કહે છે કે પ્લીઝ તમે મને, હું તમારા માટે શું કરી શકું. આ ઇન્ડિયાની અંદર જે છે અને લગભગ બધે ગ્રેટિટ્યુડ અભિવ્યક્ત કરવાની એક પદ્ધતિ, એને એમ હતું કે મયુરીબેન મને પોતાનું બિલ આપશે. અને આ માણસ ધનાઢ્ય હતો, પૈસાદાર હતો, એને એનો વાંધો પણ નહોતો. મયુરીબેને કીધું કે ખરેખર તમે મારા માટે કંઈ કરવા માંગો છો? હા શ્યોર, તમે મારા દીકરાને સાજો કર્યો, મારા માટે તો તમે મને નવું જીવન આપ્યું છે. મારા દીકરાને જીવન નથી આપ્યું, મને જીવન આપ્યું છે, તમે બોલો હું તમારા માટે શું કરું. મયુરીબેનને ખબર હતી કે આ વ્યક્તિને પોલ્ટ્રી ફાર્મનો બિઝનેસ છે, એટલે એમને કહ્યું કે ભાઈ તમે એક દિવસ માટે તમારું પોલ્ટ્રી ફાર્મ બંધ રાખી શકો? અમારા પર્યુષણના દિવસો આવે, સંવત્સરીના દિવસે તમે પોલ્ટ્રી ફાર્મ બંધ રાખી શકો? એને એમ કે એક દિવસે જે પોલ્ટ્રી ફાર્મ એ બંધ રાખે તો 200, 300, 400 જે મરઘાઓ બચે બચારા, એનું એક એની હિંસા તો ન થાય? પેલો માણસ એમની વાત કરીને વિચાર છે, વિચારમાં પડી ગયો. મયુરીબેનને એમ લાગ્યું કે કદાચ આ ઇનકાર કરશે, કહેશે કે ભાઈ હું તમે કહો એટલા પૈસા આપી દઉં, પણ આ તો મારો બિઝનેસ છે. એને ઉભા થઈને મયુરીબેનને હાથ જોડીને કહ્યું કે બેન, આજથી હું પોલ્ટ્રી ફાર્મનો બિઝનેસ જ બંધ કરી દઉં છું, બિઝનેસ જ છોડી દઉં છું, મારે પોલ્ટ્રી ફાર્મનો બિઝનેસ કરવો જ નથી. અને મયુરીબેનને જે હર્ષ થયો, જે ખુશી થઈ, મયુરીબેને કરુણાનો એક મેસેજ મૂક્યો. એમને પહેલાની ટ્રીટમેન્ટ કરી, એ વખતે તો કદાચ પ્રોફેશનલ વેમાં કરી હશે, ડોક્ટર તરીકે કરી હશે, પણ સાથે કરુણા હશે, એટલે એમને આવો વિચાર આવ્યો. જૈન સંસ્કારો હતા અને એમને કરુણાની વાત કરી, તો મેસેજ કેવી સરસ રીતે તમે પહોંચ્યો. તમે વિચાર કરો કે એ વ્યક્તિએ આખું પોલ્ટ્રી ફાર્મનો બિઝનેસ છોડી દીધો, કેટલા જીવોને અભયદાન મળ્યું. આ અહિંસા, આ અહિંસા બી હતી, પણ આ અહિંસા આવી ક્યાંથી? કરુણામાંથી અહિંસા આવી. હું તો આને અમારી પ્રવર્તન જ કહું છું. એટલે આજે ફરી રિપીટ કરું છું, રસિકભાઈ વગેરે, અશોકભાઈ વગેરે જે જોડાયા છે, એમને આ વાત મેં ગઈ વખતે કરેલી હતી, એમને કદાચ યાદ બી હશે, પણ આવી કરુણા એટલે અહિંસા
હવે યાદ આવી.
આને આપણે એક જ સિક્કાની બે બાજુ માનીએ અને આપણા જીવનની અંદર હિંસાને આપણે ઓછી કરી શકતા નથી, ઘણા બધા કારણોસર, કારણ કે અત્યારે આપણી લાઇફસ્ટાઇલ જે છે આખી એવી થઈ ગઈ છે, પણ બધા સાધનો આપણી પાસે એવા છે કે જેમાં ક્યાંક ને ક્યાંક હિંસા, પણ એની સાથે પેરેલલ આપણે કરુણા વધારીએ તો. અને કરુણા જીવો માટે કરવાની હોય છે, નાના જીવો માટે, મોટા જીવો માટે, મનુષ્યો માટે કરુણા કરવાની હોય છે. આપણે મનુષ્યની હિંસા તો પ્રેક્ટિકલી આપણે કરતા નથી, સ્થૂળ હિંસા કરતા નથી, પણ મનુષ્યોની સાથે પણ ભાવાત્મક ભૂમિકા ઉપર વધારે પડતું કોઈને દુઃખ ન પહોંચાડીએ, વધારે પડતા કોઈને અપશબ્દો ન કહીએ, એના દિલને ન દુખાવીએ, કારણ કે કોઈના દિલને દુખાવવું, મનને દુખાવવું એ પણ હિંસા છે. પણ કરુણા જો વધારશું તો ચોક્કસ આપણા જીવનમાંથી હિંસા ઓછી થશે. એટલે અને કરુણા જે છે એનો જે અનુભવ આપણને થાય છે માનવ તરીકે, માનવીય ગુણોના વિકાસ તરીકે, અરે કોઈનું દુઃખ જોઈને આપણી આંખોમાં આંસુ આવે, કે પરમાત્માને જોઈને આપણી આંખોમાં આંસુ, ભક્તિનો માર્ગ છે, કોઈના દુઃખ જોઈને આંસુ આવે તો કરુણાનો માર્ગ છે, એનાથી વધારે બીજું શું જોઈએ? પેલા એક કવિએ કીધું છે, માનવ હોકર તુમને કિતના માનવતા સે પ્યાર કિયા, ઇસ દુનિયા મેં આકર કિતના ઓરો પર ઉપકાર કિયા. મનુષ્ય તરીકે પહેલું કર્તવ્ય આપણું બીજાને ઉપયોગી બનવાનું, અને જો બીજાને ઉપયોગી નહીં બનીએ, બીજાના પ્રત્યે આપણે કરુણા નહીં વહાવીએ, તો પેલા બીજા એક કવિએ કહ્યું છે, જયારે જશો ક્યાં જશો? પરમેશ્વર તો પહેલું પૂછશે, પરમેશ્વર તો પહેલું પૂછશે. કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું તું? ખરે ટિપિકલ ગુજરાતી સ્ટાઇલ, ઘે ઘે ફે ફે કરતા કેસો, હે 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 શું શું શું, કબૂતરોનું ઘુ ઘુ ઘુ, કાબર ચકલા ચુ ચુ ચુ. તમે કોઈના સુખ દુઃખ પૂછ્યાતા? કોઈના આંખોના આંસુ લૂછ્યાતા? એને નોંધ લેવાશે, તમારી કરુણાની નોંધ લેવાય છે. તમારી આ બચાવની નોંધ નથી લેવાતી. મારા તો સંજોગો એવા હતા, શું કરું, મારે આવું કરવું પડ્યું. અને આવું જો ન કરીએ તો આપણને કોઈ બિઝનેસ ના થાય આપણો. દાખલાઓ જબરદસ્ત મળે છે, આપણે જો સમજવા માટે કોશિશ કરીએ, પ્રયત્ન કરીએ તો જબરદસ્ત દાખલા મળે છે. એટલે કરુણા એનું મહત્વ મને લાગે છે કે આપણે આપણા હૃદયને સમજાવવું જોઈએ.
કરુણા જોડે જૈના ગણી લેવાય ને, જૈના ધર્મ આપણો.
જૈના કરુણામાંથી જ આવે છે બેન, જૈના અહિંસાનું રૂપ છે. એટલે મેં તમને પહેલા જ કહ્યું, કરુણા અહિંસાની જનની છે.
જનની છે, બરાબર છે. જય જીનેન્દ્ર. ખુબ ખુબ
પ્રશ્ન છે, અને આઈ થિંક તમે ગઈકાલે મેન્શન કર્યું હતું, જય જીનેન્દ્ર, કે તમે ગઈકાલે મેન્શન કરેલું હતું કે ડોનેશન જયારે કરતા હોઈએ, ત્યારે સામાન્ય ડોનેશન કરતા હોઈએ, ત્યારે તમે જસ્ટ ખાલી સામે વાળા નીડ જો, જયારે મોક્ષ માટે ડોનેશન ને એવું વિચાર આવતો હોય ત્યારે તમારે ઘણી બધી વસ્તુ જોવી પડે. તો એના વિશે તમે થોડી ઇન્ફોર્મેશન આપી શકો છો કે તમે શું કહેવા માંગતા હતા એ વખતે?
એ વખતે જે છે ને, આ વાત જયારે તમારી સામે માત્ર ને માત્ર મોક્ષ ની આરાધના છે, તમે 12 વ્રતધારી શ્રાવક તરીકે જીવો છો, તમે સાધુનું જીવન જીવો છો, એટલે સંપૂર્ણ ત્યાગમય જીવન જીવો છો. ગુણસ્થાનક ની ભૂમિકાએ તમે બહુ જ ઉપર ઉઠી ગયેલા છો. એ વખતે તમારે દાન કરવું હોય તો મારા દાનનો કોઈ મિસયુઝ ન કરે, કે થોડુંક બારીકાઈથી જોવું પડે. અને બીજી રીતે જોવા જઈએ તો પૈસા વગેરેનું દાન જ્યારે કરવું હોય ત્યારે આપણે એક લાંબો વિચાર કરીએ. પણ નીડી માણસ જે છે એ ભોજન માંગે છે, પાણી માંગે છે, અથવા તો ક્યારેક કોઈ બિઝનેસના માટે એમને આસિસ્ટન્ટ જોઈતું હોય તો પૈસા પણ માંગે. જયારે નીડ ને તમે ઓળખો છો, નીડ તમે કરુણા, એમાં તમારી કરુણા જે છે એ સક્રિય બને છે. અને મોક્ષ માર્ગ ની આરાધના જે છે એ અલિપ્તતાનો માર્ગ છે. એટલે એમાં ક્યારેક એવી સાવધાની માણસ રાખે કે ભાઈ મારા દાનથી અથવા તો મારા આપવાથી કોઈ માણસ જે છે એ હિંસાનું પોષણ ન કરે, કોઈ માણસ જે છે એનો મિસયુઝ ન કરે. નાની વાતની પણ હિંસા મારા દાનથી થવી ન જોઈએ, આવી એક બારીક સાવધાની ત્યાં જે રાખવી પડે. પણ જ્યારે આપણું સહજીવન સમાજ જીવનની સાથે સંકળાયેલું હોય ત્યારે આપણું દાન જે છે એ અનુકંપા દાન, એ ઉચિત દાન, એના તરફ જ જશે. સુપાત્ર દાનની જ્યારે આપણે વાત કરીએ, માત્ર ને માત્ર સુપાત્ર દાન, ત્યારે એ સુપાત્ર દાન આપણે મોક્ષ માર્ગ માટે કરતા હોઈએ છીએ. અને મોક્ષ માર્ગે ચાલનારા શ્રાવક શ્રાવિકા હોય કે સાધુ સાધ્વી હોય, મુખ્યત્વે આ તો સાધુ સાધ્વી, એને આપનારા દાનને જ આપણે સુપાત્ર દાન કહેતા હોઈએ. એટલે એ વાત એ સેન્સમાં કહેવામાં આવેલી હતી. પણ ઉચિત દાન, અનુકંપા દાન, તમારે ઘરે કોઈ પણ આવ્યું, સપોઝ માનો કે માંસાહારી માણસ છે અને તમારા ઘરે આવ્યો છે, તમે તો અમેરિકાની અંદર જીવો છો એટલે રોજબરોજના જીવનની અંદર આવું બધું ફેસ કરવું જ પડે, તો શું એને તમે પાણી ઓફર નહીં કરો, એને નાસ્તો તમે ઓફર નહીં કરો? આ વ્યવહારની ભૂમિકા છે આપણી. આપણે એ દેશમાં જીવીએ છીએ તો એ બધું દાન જે છે કરીએ છીએ. આપણે ચેરિટી પણ કરીએ ઘણી વખતે, તમે સાલ્વેશન આર્મી જેવામાં ચેરિટી કરો. હવે એ વસ્તુ તમારી ક્યાં પહોંચશે, કોણ શું ઉપયોગ કરશે તમને ખબર નથી, પણ તમે શુભ ભાવથી કરો છો. એટલે ત્યાં આગળ એ તમારું, ત્યાં દાન કરવા માટે તમારું મોક્ષ તમારું લક્ષ્ય નથી. નીડી માણસને આ વસ્તુ ઉપયોગી બની જાય, આ અમે મારે ફેંકી દેવાની છે,
બરાબર.
એટલે આ ભાવથી જે દાન કરીએ છીએ એટલે આપણે એક એવી સમજણમાં કહીએ 100% કદાચ હું બી સાચો નથી એમાં, કે સુપાત્ર દાન જે છે એ આપણે મોક્ષ માર્ગની ઈચ્છાથી કરીએ છીએ, બાકી જનરલ દાન જે છે માનવીય લાગણીઓના આધારે જે કર્તવ્ય આપણે નિભાવતા હોઈએ એને આપણે અનુકંપા દાન. અને અનુકંપા બી બહુ મહત્વની વસ્તુ છે. મેં તમને પહેલા જ કહ્યું છે કે અનુકંપાને બહુ છીછરું નહીં બનાવી દેવાનું. અનફોર્ચ્યુનેટલી આપણે અનુકંપાને બહુ જ છીછરો શબ્દ બનાવી દીધો છે. અને ઇન્ડિયાની અંદર તો ગરીબને આપવું એટલે અનુકંપા, એટલે અનુકંપા શબ્દ બોલાય ને ત્યારે એની બોડી લેંગ્વેજની અંદર જાણે કે એક કોઈના માટે પરાણે કરતા હોઈએ એવી રીતનો ભાવ આવે નહીં. અનુકંપા હૃદયમાં વાઇબ્રેટ થાય આપણું હૃદય, દુઃખથી કે સુખથી. તમે જયારે સુખથી કોઈને, કોનું સુખ જોઈને, કોના ગુણો જોઈને પ્રશંસા કરો છો એને આપણે અનુમોદના કહીએ છીએ. અને હવે તો અમેરિકાની અંદર તો અનુમોદના ગાઈને કરવામાં આવે છે. અનુમોદના અનુમોદના બોલ્યા જ કરશો તો પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ ને. તો અનુકંપાની અંદર પણ આપણી કરુણા પ્રસન્નતાથી ભરેલી હોવી જોઈએ.
ના, ડેફિનેટલી વેરી ક્લિયર. પણ એના જ ઉપર જે તમે અત્યારે એક્ઝામ્પલ આપ્યો, જયારે કે નોન વેજીટેરિયન માણસ આવે આપણા ત્યાં અને આપણે એને હેલ્પ કરવા માંગીએ, ધારે કે આપણે એને $20-25 આપી દઈએ કે ભાઈ તારું કઈ તને જમવા માટે, કે ક્યાંય હોમલેસ માણસ બહાર હોય, હવે ધારે કે એ આગળ જઈને એ જ પૈસાથી કઈ નોન વેજીટેરિયન ફૂડ ખાય, ત્યારે આપણે તો એ નીડી માણસ હતો, પણ એ જે પૈસા યુઝ કરે છે એ નોન વેજીટેરિયન ફૂડ બાય કરવા માટે યુઝ કરતો હોય છે.
આ પ્રશ્ન ક્રિટિકલ છે. અને આ પ્રશ્ન જે છે ને કદાચ એ રીતે આપણે એને જોતા નથી, એટલે દેખીતી રીતે આપણને એમ લાગે કે આપણે એની હિંસામાં સહભાગી બન્યા, એના પાપમાં સહભાગી બન્યા. અને જો એવી સેન્સ આપણને રહેતી હોય તો એનો રસ્તો આપણા જ્ઞાની પુરુષોએ બતાવેલો છે. તમે જયારે દાન આપો, તમને ખબર જ છે કે ભાઈ આ માણસ આનો તો ખોરાક જ આ છે, આ કે દાળ ભાત રોટી શાક ખાવાનો નથી, તો એને અને આપવું એ આપણી ફરજ છે. તો એને આપ્યા પછી તમે મનમાં એક ભાવ પેદા કરો કે મેં એને એ ભાવ સાથે આપ્યું છે કે એ મારા દ્રવ્યનો હિંસામાં ઉપયોગ ન કરે, પછી એ જે કરે એના માટે એ જવાબદાર, હું જવાબદાર નથી. એટલે એને જે આપણા જ્ઞાની પુરુષે એક શબ્દ આપ્યો છે કે આવું જયારે કંઈ પણ આપીએ ત્યારે વોસી રે વોસી રે વોસી રે કહી દેવાનું. એટલે હું એને વોસી લાવી દઉં છું, મારી જાતને એ પૈસાથી હવે હું ડિસોસિએટ કરી દઉં છું, પછી એ પૈસાનો જે ઉપયોગ કરે તે. હા, ક્યારેક સારા કામ માટે આપીએ, આપણને લાગે કે સારું કામ જ કરશે, તો આપણે એની અનુમોદના, તો એની સાથે એસોસિએટ આપણે કરીએ છીએ, તો એ અનુમોદનાનું પુણ્ય જે છે એ આપણું વધતું જાય. અને ડિસોસિએટ કરી દઈએ, જેમ અનુમોદના કરીએ તો પુણ્ય વધે, એમ ડિસોસિએટ કરી દઈએ તો પાપોનો બંધ જે છે ત્યાં અટકી જાય, પછી એને જે કરવું હોય તે કરે. જ્યારે હિંસક પશુઓ હોય, સિંહ વગેરે, તો એના માટે આપણે શું ઈચ્છીએ? એ સર્વાઈવ થાય એવું ઈચ્છીએ કે મરી જાય એવું ઈચ્છીએ? દુનિયામાં માંસાહારી પ્રાણીઓ છે, જ્યારે આપણે બોલીએ છીએ નિત્તિમે સબ્બ ભૂયે શું, તો ત્યારે એમાં માંસાહારી પ્રાણીઓ ઇન્ક્લુડ હોય કે ન હોય? હોય જ. એ તો ચેતના, જેનામાં ચેતના તત્વ છે એના માટે, બધાના માટે આ ભાવ આપણે કરવાનો છે. પણ આપણે એક વિચાર, અને હકીકતમાં આપણામાં એટલી એક જેને કહીએ ને સેન્સ હોય છે, અને આપણે ઉપયોગ કરીએ છીએ કે ભાઈ મારા પૈસાનો એ દુરુપયોગ ન કરે. આપણે ઘણી રીતે કહેતા પણ હોઈએ એને, વી ડોન્ટ મિસયુઝ ઇટ, યુઝ ઇટ પ્રોપરલી. હવે એ મિસયુઝ કોને ગણે છે એને વિચારવા દો. આપણું ક્લિયર છે, આપણું એમ ક્લિયર છે કે મિસયુઝ એટલે કે કોઈ પણ પાપ પ્રવૃત્તિ એમાંથી ન કરે. અને આપણો આવો મેસેજ આપણે આપી દીધો, વર્બલ આપ્યો કે મેન્ટલ આપ્યો, એટલે આપણે પછી આપણી જાત સેફ થઈ ગઈ.
થેન્ક યુ. કારણ કે
કોઈ પણ વ્યક્તિને એની ફૂડ હેબિટ્સ ના આધારે જજ આપણે કરવા નહીં જોઈએ, એવું પર્સનલી હું માનું છું.
વેરી વેરી હેલ્પફુલ, વેરી વેરી હેલ્પફુલ. થેન્ક યુ.
થેન્ક યુ ગુરુજી. રસિકભાઈ હેઝ ટુ સે ફ્યુ વર્ડ. ગુરુજી
કરું અત્યારે ટુ લેટ, કે 2-3 મિનિટ લાગશે. આઈ વિલ ગો ઓન. ભદ્રબાઉજી પ્રણામ. અમારા કલ્યાણ મિત્ર અને ઘણી ઘણી અનુમોદના. on behalf of Jain Center of Greater Boston, I want to thank Padra Bauji for accepting our request to join your Pravachan with the Jain Center of South Florida. Parthivan, thank you for that. Greatly, Tame Harti, you accepted our request. Padra Bauji, તમે ઘણો કરુણા ભાવ ઉલ્લાસ હૃદયથી તમે ઘણું ઘણું જ્ઞાન આપ્યું, ઘણા સિમ્પલ રીતે સમજાયું અને ઘણી વસ્તુઓ વી હેવ ટુ ફોલો અને જે ઉલ્લાસથી પસંદાથી સમજાયું એનું બીજ તમે અમારામાં રોક્યું અને અને હવે તમારે એ બીજને એ ઉગે બરાબર એના માટે તમારે પાણી સિંચન કરવા માટે દર વર્ષે આવવાનું છે અમારે
ત્યાં કરવાનું છે
તો એ ટકાવી રાખવા માટે એ મોટું થાય એ બીજ એના માટે તમારે કરવાનું છે. સો આઈ જસ્ટ વેરી થેન્કફુલ ફોર ટુ એક્સેપ્ટિંગ એન્ડ ગીવિંગ અવર પ્રવચન. Also, I want to thank Jain Center of Greater Boston for giving our scholar committee an opportunity to serve and do this work. So, thank you very much, everybody. Pranam, Satnam Alejo. Thank you.
Thank you, Rashidbhai. Thank you very much. Padra Bauji, Manglika, koi ne kai kevu che? બંગલિક આપણે કરશું.
હેલો
જીનેન્દ્ર,
હેલો બેન, પાર્થિબેન બે શબ્દ બોલું?
હા ચોક્કસ.
હા, એલન કન્સર્ન તરફથી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. સ્પેશિયલી ભદ્રબાહુજી, તમે ખૂબ જ અમને પર્યુષણ સુંદર કરાવ્યા અને અમને કરુણા અહિંસા વિશે ખૂબ સમજાવ્યું, એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. પાર્થિબેન, તમને અમને છોટી છોડી નાની નોટિસમાં તમે અમને તમારા સંઘમાં ઇન્કલુડ કર્યા એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ ફોર યોર સપોર્ટ. અમે
એલન ટાઉન જૈન સંઘ તરફથી મારો બધાનો ખૂબ ખૂબ આભાર.
હેલો ભદ્રબાહુજી, મને એક ક્વિક ક્વેશ્ચન છે. તમે આજે એક્ઝામ્પલ આપ્યું ગૌતમ સ્વામીનો કે પ્રભુજી એમને દૂર મોકલ્યા જયારે એમનો ઉદય થવાનો હતો ત્યારે, એ પછીથી ગૌતમ સ્વામીનો પ્રવચન ત્યારથી એમને કેવળ જ્ઞાન થયું એનું પ્રવચન તમારા પ્લાનમાં છે? કારણ કે તમે બહુ સરસ રીતે એક્સપ્રેસ કરો છો અને આઈ વોન્ટ ટુ હિયર ધેટ ફ્રોમ યુ.
ટાઈમ બહુ ઓછો છે આપણી પાસે, એ કાલનું એક જ સત્ર છે આપણી પાસે, એમાં થોડી પ્રતિકોણ વિશેની વાત કરવી છે, ક્ષમાપના વિશેની વાત કરવી છે. એના માટે આપણે ફ્યુચરમાં રાખીએ તો કેમ?
બરાબર.
કારણ કે
રસિકભાઈએ કીધું, હું જૈન સેન્ટર ઓફ ગ્રેટર બોસ્ટન થી છું અને રસિકભાઈએ કીધું કે તમને આમંત્રણ આપ્યું છે તો વિચાર કરજો અને મને આઈ એમ શ્યોર કે અધર પીપલ ઓલસો વોન્ટ્સ ટુ હિયર ધેટ. તમે એટલી સરસ રીતે કીધેલું છે કે ઇવન ટુનાઇટ આઈ વિલ કીપ થિંકિંગ અબાઉટ ધેટ. કે પછી શું ભલે ખબર છે સ્ટોરી, પણ તમે જે રીતે એક્સપ્રેસ કર્યું છે ઇટ્સ ફેસિનેટિંગ, ઇટ્સ રિયલી ડિફરન્ટ.
રિયલી ડિફરન્ટ. થેન્ક યુ, થેન્ક
યુ. યસ રૂપલબેન, તમે રિયલી રિયલી ટ્રુ.
નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો હૈરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સર્વ સાહુણમ, એસો પંચ નમો કારો સર્વ પાપ પણાસણો મંગલાણમ ચ સર્વેશિમ પરમંગવૈ મંગલમ. ઓમ નમઃ પાર્શ્વનાથાય વિશ્વચિંતામણીયતેરિમ ધરણેન્દ્ર વૈરુત્યા પદ્માદેવી યુતાયતે શાંતિ તુષ્ટિ મહાપુષ્ટિ ધૃતિ કીર્તિ વિધાયિને. ઓમ રીમ દ્રીર્ગાલ વૈતાલ સર્વાધી વ્યાધિનાશિને જયાજિતાખ્યા વિજયાખ્યા પરાજિત યાન્વિત દિશાંબાલે ગ્રહયક્ષે વિદ્યાદેવી વિરંવિત.
ओमस्य आवुषा नमस्तप्रा त्रैलोक्य नाततां चतुष्षष्टि सुरेन्द्रास्ते वासन्ते चत्र चामरे श्री संकेश्वर मंडन पार्श्वजिन प्रणत कल्प तरु कल्प चूरे दुष्टव्रातं पुरै मे वांछितं नाथ अंगूठे अमृत वसे लब्धितना भंडार श्री गुरु गौतम समरिये मन वांछित फलदाता उपसर्गा क्षयं यान्ति छिद्यन्ते विघ्न वल्लय मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमंगल मांगल्यं सर्वकल्याण कारणं प्रदानं सर्वधर्माणां जैनं जयदीक्षां परमात्मा ने आज्ञावृत कई पण कहेवाय तुम इच्छा में दुकड़म जय जिनेन्द्र प्रणाम तमे बद्धा आनंद में रहेजो छाता में रहेजो
जय जिनेन्द्र
जय जिनेन्द्र सभी
एक्सलेंट एक्सलेंट
लेक्चर जय
फोरडा वाला बधाने बात बे मिनिट करी हो तो भद्रबाहू जी साउथ फोरडा वाला
ओके बहुत
मालिनी
खूब खूब अनुमोदना
बहुत सरस भद्रबाहू जी
कालो समय बदलायो छे प्रवचन नो
No, it's same 10:30 to 11:30 is pravachan. Then 11:30 to 12:30 or 1 is like a alochana.
Aapne
Bhadrabahu ji ketlu fine saras bole chhe ena bhav ma apne bada aavi jaiye
chhe. Ha, apne e j rakhi chhe barabar chhe. Ha.
To apne eni alochana pan bahu saras hase badane vinanti chhe ke bada joint thai jajo.
આલોચના નો ટાઈમ 2:30 ટુ 4:30 લખેલો છે.
ભદ્રબાહુજીને ફાવે એવું નથી એટલે આપણે ચેન્જ કર્યો છે 11:30 ટુ 12:30.
ઓકે, એટલે ટૂંકમાં 10:30 ટુ 12:30 ઓલ ધ વે.
યા, અન્ટિલ 1 મેબી.
અને પ્રતિક્રમણ પોણા 6 વાગે.
પ્રતિક્રમણ 6 વાગે. પ્રતિક્રમણ ઇઝ
6 to 8:30. ઓકે ઓકે, જય જિનેન્દ્ર. થેન્ક યુ.
એક ક્વેશ્ચન છે કે આ બધા રેકોર્ડિંગ અવેલેબલ છે પાછળથી જોવા માટે?
યસ યસ યા. કાલે અમે પ્રજ્ઞેશભાઈને કહીશું, અમારા ઝૂમ ટેકનિક અમારા વાઇસ પ્રેસિડેન્ટ છે ટેકનિશિયન, સો આપણે એને કહીશું તો એ બધા મૂકી દેશે. એમને પાસે જરા ટાઈમ નહોતો એટલે આ રીતમાં મૂકવાના નથી, નહીં તો જનરલી દરરોજ મૂકી દેતા હોય છે, પણ ચોક્કસ મૂકી દેશે.
વાંધો નહીં, કારણ કે
અમારી વેબસાઇટ ઉપર મૂકશે, અમારી વેબસાઇટ ઉપર, નોટ ધ યુટ્યુબ ઉપર નહીં હોય એક પણ પ્રવચન, મેક શ્યોર. એટલે હું તમને ફોરવર્ડ કરીશ, એને જોઈતું હશે મને રિક્વેસ્ટ કરજો, અમારી વેબસાઇટ ઉપર હશે અથવા તો જૈન સેન્ટર ઓફ સાઉથ ફ્લોરિડાની વેબસાઇટ ઉપર જશો તો ત્યાં મળશે તમને, નોટ ઓન યુટ્યુબ.
હું એકચ્યુઅલી છે ને કનેટિકેટ સંઘથી છું, એટલે મને તમારી વેબસાઇટ કે તમારો કોન્ટેક્ટ નંબર
ચોક્કસ હું તમને
મોકલું.
ઓકે,
અમે ચેટમાં ઈમેલ આઈડી મૂકી દઈએ કાલે.
હા, તમારો ઈમેલ મને મૂકી દો ને તો હું તમને
અત્યારે મૂકી દઉં કે
કાલે મૂકી દેશો તો બી ચાલશે. કાલે મૂકી દેશો તો બી ચાલશે.
એક મારી રિક્વેસ્ટ સાંભળજો. તમે પ્રવચનો રેકોર્ડ કર્યા, મેં તમને પરમિશન એટલે અનુમતિ આપો તો પ્રભુના વચનો છે, મારું કશું છે નહીં, પણ મારું તમને એક નિવેદન છે કે તમે પર્સનલી પ્રવચનો તમે રાખો, તમે સાંભળો, તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે શેર કરો. મહેરબાની કરીને કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર આ પ્રવચનો મૂકતા નહીં. હું પર્સનલી જે છે સોશિયલ મીડિયા માટે બહુ એગ્રી નથી થતો, એના મારા પોતાના પર્સનલ કારણો પણ છે. તમે સાંભળો, તમે શેર બી કરો ફ્રેન્ડ સર્કલ સાથે, પણ યુટ્યુબ વગેરે. અને આ રિક્વેસ્ટ મેં પહેલા પણ કરેલી છે અને ભારતીબેને ખુલાસો કરી જ દીધો છે એનો, ને તે છતાં પણ બીજા સંઘોને જે અહીંયા ઉપસ્થિત છે જેમની પાસે આ આવે, તમે સાંભળો, તમે એન્જોય કરો, કારણ કે આ મારું કશું છે નહીં, પ્રભુનું છે. પણ પ્લીઝ યુટ્યુબ ઉપર તમે એના પર મૂકતા નહીં.
મૂકતા કોઈ યુટ્યુબ, કોઈ સોશિયલ મીડિયામાં કે ફેસ ટાઈમ, ફેસબુક ઉપર ક્યાંય નહીં મૂકતા. અમે તમને પર્સનલ જેને સાંભળવું હશે અમે તમને ફોરવર્ડ કરી દઈશું.
અને તમને એ સાંભળો, તમને કોઈ પણ પ્રશ્નો જાગે તો આઈ એમ ઓલવેઝ ઓપન ટુ ડિસ્કસ વિથ યુ, એટલે પર્સનલી તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો ક્યારેક એક ગ્રુપમાં એવું સેશન પણ તમે રાખી શકશો, મને કોન્ટેક્ટ કરજો, આપણે એવું પણ રાખશું, તો ચોક્કસ આપણે એ વાતને વધારે ક્લેરિટી સાથે સમજવાની કોશિશ કરશું.
ભારતીબેન, એક સજેશન છે ભારતીબેન, પૂજ્ય ભદ્રભાઈજી જે કહ્યું હતું, તો મારી પાસે ધ્યાન શતકની ગુજરાતી એડિશન મેં ડાઉનલોડ કરી છે, એટલે જેને પણ જોઈએ તો આઈ હેવ અ PDF રેડી, મને ઈમેલ મોકલી આપે, હું એમને જરૂરથી મોકલી શકીશ. જે ગુજરાતી બુકની વાત કરી હતી ધ્યાન શતક, એટલે મેં એને ડાઉનલોડ કરી છે મારા કમ્પ્યુટરમાં, 345 પેજીસ છે, તો હુ એવર લાઇક ટુ હેવ ઇટ, ગુજરાતી એડિશન છે, આઈ વિલ બી મોર ધેન હેપી ટુ સેન્ડ ઇટ ટુ ધેમ.
આઈ થિંક જૈનાની અંદર આઈ સો દેટ,
આમાંથી જ મેં કરી છે ડાઉનલોડ, પણ આ તો કોઈને જોઈતી હોય તો.
ના, જૈનાની નથી, મેં તમને મોકલાવેલી છે, ભદ્રભાઉજીએ આપણને સવારમાં મને મોકલાવેલી, મેં એ તમને મોકલાવી છે નયનભાઈ,
અને મારી જાતે
જૈનાની વેબસાઇટ ઉપર છે, એ જૈનાની વેબસાઇટ ઉપર છે, મુકાયેલી છે.
કરેક્ટ કરેક્ટ. અને પછી મેં જયુભાઈને પણ એમને મોકલી છે, એટલે આજે.
અચ્છા, ઓકે,
એટલે જેને પણ જોઈએ તો આઈ હેવ ઇટ, સો દે કેન સેન્ડ મી ટેક્સ્ટ મેસેજ, આઈ કેન સેન્ડ ઇટ ટુ ધેમ, હુ એવર વોન્ટ.
શ્યોર
શ્યોર.
જય જીનેન્દ્ર,
જય જીનેન્દ્ર ભદ્રભાઈજી, જય જીનેન્દ્ર.
પલક સાતામાં છે ને? પલક,
હા, બે ગુરુ સાતામાં છું. તમે બધા સાતામાં છો? તો પણ જે પણ આરાધના કરો, જે પણ નોટ નેસેસરી કે લાઈક યુ નો ટોક કરવું જરૂરી છે. ઓકે ઓકે, થેન્ક યુ આંટી, ચાલો.
થેન્ક યુ,
થેન્ક યુ રસિકભાઈ, થાસા તમારી. સી યુ ટુમોરો મોર્નિંગ.
Yeah, right. We have a big 6:30, 7:30.
Right. Yes.
દિગંબરના પર્યુષણ શરૂ, 10 લક્ષ
દિગંબરના પર્યુષણ શરૂ થાય છે. મેં મૂકી છે હમણાં JCLC માં મૂકી છે. અમારે કોઈ ભાઈ આવે છે, અરિયનભાઈ પટની કરીને છે, એટલે તમને જોઈતી હોય તો હું તમને મોકલાવી દઉં છું. કોઈ આવે છે તમારે પર્યુષણ કરાવવા? કોઈ આવે છે?
યા, મહેશજી જૈન કરીને છે, સ્કોલર એમના. પછી પ્રમાણ સાગરજી મહારાજ આવે છે. પ્રમાણ સાગરજી મહારાજ નું ટેપ રેકોર્ડ.
એક મિનિટ ઉભી. ઓકે રસિકભાઈ, બાય.
ઓકે, પ્રણામ. જૈન, થેન્ક યુ.
હેલો.